પ્રકરણ 11 લક્ષ્મણ પણ મહેલમાં આનંદપૂર્ણ અને સુખી એવા રામના સાથીદારો પોતાના તેજસ્વી મુખો સાથે સુંદર વસ્ત્રો સજીને તેમને ઉત્સવખંડમાં લઈ જવાની રાહ જોતા હતા. સુમંત્ર મહેલની ખૂબ અંદર આવેલા ખંડમાં ગયા. ત્યાં તેમણે રામને સુવર્ણ પલંગ ઉપર બેઠેલા જોયા. તેમની આસપાસ દિવ્ય તેજ પ્રસરી રહ્યું હતું. તેમને પડખે ઉભા રહીને સીતા તેમને પંખો કરી રહ્યા હતા. તે ચિત્રા નક્ષત્ર સાથે ચંદ્ર જેવા પ્રકાશતા હતા. સુમંત્ર ઉતાવળમાં હતા. તે વિલંબને સહી શકતા નહીં. તે બોલ્યા, રામ, માતા કૈકૈયા અને તમારા પિતાએ બંને મને કહ્યું છે કે જલ્દી રામને કૈકૈના મહેલમાં લઈ આવો. તેમણે તે કામ માટે મને અહીં મોકલ્યો છે. તે માટે હું ઉતાવળથી અહીં આવ્યો છું. રામે તે શબ્દો સાંભળ્યા કે તરત જ તે સીતા પ્રત્યે વળીને બોલ્યા કે સીતા, આ કોઈ અવરોધનું ચિહ્ન છે, બીજું કશાનું જ નહીં. હું તે જાણું છું, પણ હું શાંત રહ્યો હતો અને બધી વસ્તુઓમાં મેં હાજીઓ જ ભણી હતી જેથી પિતા સુખી રહે. પિતાજીને દુઃખ ન થાય તે માટે તેમની આજ્ઞા મારે માનવી જોઈએ. જ્યારે રામ આ રીતે વાત કરી રહ્યા હતા ત્યારે સુમંત્રનું હૃદય અંદર જોરથી ધબકી રહ્યું હતું. તે રામના શબ્દોને તથા દશરથ વિલાપ કરતા જમીન ઉપર પડેલા હતા તે દ્રશ્યને તે સમજવાની કોશિશ કરી રહ્યા. હવે તેમને ખાતરી થઈ ગઈ હતી કે રામ જે અવરોધની વાત કરતા હતા તે સાચો છે. પણ સીતાએ વચ્ચે પડીને કહ્યું, સ્વામી, તમે શેની વાત કરી રહ્યા છો? આજે શુભ દિવસે તમારે આમ ન બોલવું જોઈએ. અવરોધ ગમે તે પ્રકારનો હોય પણ મારા શ્વશુરના શબ્દોને તમારે માનવા જોઈએ. જો તે સંતુષ્ટ હોય તો આપણે પણ સંતુષ્ટ જ છીએ. તેમની ખાતર આપણે જેનો ત્યાગ કરવાનો હોય તે આપણે કરવો જોઈએ. જરા પણ આનાકાની કરશો નહીં, તરત જ જાઓ. રાજ્યાભિષેક થાય કે ન થાય આપણે માટે તો તે બંને સુખરૂપ છે. કૈકેયી માતાને તમારે માટે ખૂબ પ્રેમ છે. તે આપણને જે કંઈ કરવાની આજ્ઞા કરે તે ચોક્કસપણે આપણા ભલા માટે જ હશે. આ જગતમાં કોઈ પણ માણસ કૈકેયી માતા જેટલો આપણો હિતેચ્છુ નથી. જ્યારે તેવા માતા અને પિતા તમને પોતાની પાસે બોલાવે ત્યારે આપણે કેટલા બધા સુખી બનવું જોઈએ, એમ કહીને સીતા રામને મુખ્ય દ્વાર સુધી વળાવવા ગયા. તેમણે રામને શુભેચ્છા પાઠવી. રામે તેમને કહ્યું, સીતા, શું એ બધી વાત હું નથી જાણતો? મારે માટે વીતી ગયેલા બધા દિવસો, વર્તમાન કાળના દિવસો અને હવે પછી ભાવિમાં આવનારા દિવસો સરખા જ છે. હું દરેક દિવસનું પૂર્ણ આનંદથી સ્વાગત કરું છું. પિતાની કીર્તિને જાળવી રાખવા માટે હું ગમે તે કરવા માટે તૈયાર છું. હું ગમે ત્યાં જવા માટે તૈયાર છું. તું મારી ઈચ્છામાં ભાગીદાર બને છે અને મારા નિશ્ચયને ટેકો આપે છે, તેથી મને સાચે જ ખૂબ આનંદ થાય છે. રામ સુમંત્ર સાથે ગયા. જ્યારે મહેલ બહાર ઉભેલા રથમાં તેઓ બેઠા ત્યારે લોકોએ નિનાદ કર્યો કે જય રામચંદ્ર પ્રભુ કી જય. તે જય નિનાદથી આકાશ કંપી ઉઠ્યું. સુમંત્રે પ્રજાજનોને કહ્યું, હવે રથ રામને રાજ્યાભિષેકના ખંડમાં લઈ જાય છે, તે રાજા પાસે જાય છે, એટલે રથને ઝડપભેર જવા માટે માર્ગ કરો. થોડી જ ક્ષણોમાં રામ પાછા આવશે, એટલે અહીં રાહ જુઓ. સુમંત્રે ઉતાવળનું કારણ તેમને જણાવ્યું અને રથને ઝડપથી હાંક્યો. જ્યારે રામ આમ નગરીના માર્ગોમાં થઈને કૈકેયીના મહેલ તરફ જતા હતા ત્યારે વીરોએ સિંહનાદ કરીને તેમને અભિવાદન કર્યું. ગાયકો અને દરબારીઓ સ્તુતિ ગીતો ગાવા લાગ્યા. સંગીતના વાદ્યોનો ધ્વનિ આકાશમાં પ્રસરી ગયો. માર્ગની બંને બાજુઓએ ઉભેલી જનમેદનીએ જય જયકાર કર્યો, જય જયના પોકારો કરે. સુંદર વસ્ત્રોમાં તથા રત્નજડિત આભૂષણોમાં સજ્જ બનેલી સ્ત્રીઓ અગાસીઓમાં અને બારીઓમાં આગળ મોટી સંખ્યામાં એકઠી થઈ હતી. રામ પસાર થાય ત્યારે તેઓ તેમની આરતી ઉતારવા લાગતી હતી. જ્યારે તે મહેલની નજીક આવી પહોંચ્યા ત્યારે તેમણે પુષ્પવૃષ્ટિ કરી અને તેમની આરતી ઉતારી. રામ દ્રષ્ટિગોચર રહ્યા ત્યાં સુધી લોકોએ તેમના દર્શન કર્યા. રથમાં બેઠેલા રામના દ્રશ્યથી તેમને ખૂબ આનંદ થયો. તે દ્રશ્યને તેમણે પોતાના હૃદયમાં સંગ્રહી રાખ્યું. જરા પણ હાલ્યા કે ચાલ્યા વગર પોતે મૂર્તિઓ હોય તેમ આનંદ મૂર્તિ રામના ધ્યાનમાં તેઓ સ્થિર બનીને ઉભા રહ્યા. વર્ધમાન નામના દશરથના રાજમહેલ આગળ રથ ઉભો રહ્યો. વર્ધમાન રાજમહેલ કૈલાસ પર્વત જેવો ભવ્ય દેખાતો હતો. 3 ચોરસ ખંડોમાંથી રથ પસાર થયો. સાવધાન ધનુર્ધરો તે ખંડોની રક્ષા કરી રહ્યા હતા. પછી રામ રથમાંથી નીચે ઉતરે. પછી પગે ચાલીને તે 2 વધુ ચોરસ ખંડોમાંથી પસાર થયા. ત્યાં તેમણે પોતાના સાથીદારોને અને લક્ષ્મણને પણ અટકી જવાનું કહ્યું. કારણ કે ઝડપથી જે બનવાનું હતું તે રામ પોતે જાણતા હતા. છતાં પણ તે સંજોગોમાં કોઈ સાધારણ માનવી વર્તે તેમ તે સ્વાભાવિક રીતે વર્તતા હતા. આખરે રામે રાણીના ખંડમાં પ્રવેશ કર્યો. જ્યારે દશરથ પથારીમાં પડ્યા હતા તેમના કેશ અસ્તવ્યસ્ત બની ગયા હતા. તેમણે ગઈકાલના જ વસ્ત્રો પહેરેલા હતા. યોગ્યતાનો વિચાર કર્યા સિવાય તે પથારી ઉપર સુઈ રહ્યા હતા. તે જોઈને રામને આશ્ચર્ય થયું. કઈ કઈ પથારી પાસે ઉભા હતા? દશરથના મુખ પરથી બધું જ તેજ ઉડી ગયું હતું. તે વિલાપ કરી રહ્યા હતા. તેમણે પોતાનું માથું ઊંચું કર્યું. તેમની આંખો રામ ઉપર પડી. પોતે જે બોલવા માંગતા હતા તે તેમની જીભ બોલી શકતી ન હતી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે બોલવાનો પ્રયત્ન કર્યો પણ તે બોલી ન શકે. રામે પહેલા કદી આવું ભયજનક દ્રશ્ય જોયું ન હતું. તે ચિંતા વ્યગ્ર બની ગયા. પોતાના પિતાની પાસે જઈને રામે તેમના બંને પગ પોતાના હાથ વડે પકડી લીધા અને તે બોલ્યા, તમે આટલો બધો વિલાપ શા માટે કરો છો તે મને કહો. તેનું કારણ શું છે? હું તમને દરેક શ્રેષ્ઠ પ્રકારે આનંદ આપીશ. તમે ફરી આનંદ પ્રાપ્ત કરો તે માટે હું મારું જીવન સમર્પિત કરી દઈશ. તમે કેમ દુઃખી બન્યા છો તેનું કારણ મને કહો. રડશો નહીં. તે સાંભળીને દશરથ બોલ્યા, રામ વધુ તે કાંઈ જ બોલી શક્યા નહીં અને ફરી પાછા રડવા લાગ્યા. તે બેભાન બની ગયા. રામે તેમને ભાનમાં લાવવાનો અને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો પણ દશરથનો શોક વધતો જ જતો હતો. તેમને શાંત કરી શકાય નહીં. પછી હિંમત એકઠી કરીને રામ પિતાને લડવા લાગ્યા. પિતાજી, આ બધું શું છે? તમારે મારા જેવા તરુણોને હિંમત આપવી જોઈએ. ઉલટું તમે તો રુદન કરો છો, વિલાપ કરો છો અને અમારા હૃદયોને ભયભીત બનાવો છો. ના ના, આ ઠીક નથી. આ સુખ માણવાનો પ્રસંગ છે. ત્યારે તમે શોકમાં ડૂબી જાઓ તે શું ધર્મ છે? શું આ યોગ્ય છે? અત્યાર સુધી જ્યારે જ્યારે તમે ગુસ્સે અથવા ચિંતા વ્યગ્ર થતા ત્યારે ત્યારે મારા આવવાથી તરત જ તે મુશ્કેલીઓ દૂર થઈ જતી. તમે આનંદ વિભોર બની જતા. જ્યારે તમે મને પાસે ખેંચી લેતા ત્યારે તમને શાંતિ મળતી. નહીં વાર તો પછી આજે એમ કેમ બને છે કે જેમ જેમ તમે વધુ સમય મને જુઓ છો તેમ તેમ તમારો શોક વધતો જ ચાલે છે? તેથી મારો શોક મને વધારે દુઃખી બનાવે છે. આ વિચિત્ર વર્તાવનું કારણ શું તમે અમને ન જણાવી શકો અને મને આનંદ ન આપી શકો? તમે મને તે કારણ નહીં કહો. શું મારો કોઈ દોષ કે ગુનો થયો છે? જો મારે કંઈ કરવા જેવું હોય તો મને તે કહો અને હું ચોક્કસ તે કરીશ. જો તમે મારા દોષો જણાવશો તો હું તેમને સુધારી લઈશ. શોક કરશો નહીં, શંકા કરશો નહીં, સંકોચ ન રાખો. પ્રેમની સત્તાની રૂએ મને કહો કે મારે શું કરવાનું છે. હું તે આજ્ઞાને પ્રણામ કરીશ. પિતાજી, તમે શોક નિમગ્ન બની જાઓ તે મારા માટે, તમારે માટે અને રાજ્યને માટે સારી નિશાની નથી. એમ પ્રાર્થના કરીને રામે કઈ કઈ તરફ પોતાનું મોં ફેરવ્યું. બે હાથ જોડીને રામે તેમને પૂછ્યું, માતાજી, મેં શું કઈ ગુનો કર્યો છે? પિતાને આવું દુઃખ આપનાર તિરસ્કાર પાત્ર પાપી કોણ છે તે મને કહો. જે ક્ષણે મારા પિતા મને જોતા કે તરત જ મને તે પ્રેમપૂર્વક હાથ વડે નિશાની કરીને બોલાવતા, પાસે ખેંચી લેતા અને લાડ કરતા, હવે તે મારા મુખ સામે પણ જોતા નથી. તેનું કારણ શું? તે એક શબ્દ પણ બોલતા નથી. તે મારી સામેથી મુખ ફેરવી લે છે. જો તે મારો દોષ કે ગુનો હોય તો તેના પ્રાયશ્ચિત રૂપે હું ગમે તે શિક્ષા ભોગવવા માટે તૈયાર છું. મારે તો માત્ર એટલું જ જોઈએ કે પિતાને સુખ પ્રાપ્ત થાય, કે પછી તેમને કોઈ માંદગીનું કે રોગનું દુઃખ છે, કે પછી મારા ભાઈ શત્રુઘ્ન અને ભરતે તેમને માઠા સમાચાર મોકલ્યા છે. તે બંને જણની તબિયત તો સારી છે ને? કૌશલ્યા માતા અને સુમિત્રા પણ સ્વસ્થ છે. મારા પિતાના દુઃખનું કારણ ન જાણી શકવાથી હું દુઃખી બન્યો છું એમ મને લાગે છે. તેમને ફરી આનંદ પ્રાપ્ત કરાવવા માટે ગમે તેવું કઠણ કામ હશે તો પણ હું તે કરીશ. તેમની આજ્ઞા ગમે તેટલી દુઃખદાયક હશે છતાં પણ હું ખૂબ વફાદારી પૂર્વક મસ્તક નમાવીને પૂરેપૂરી રીતે આજ્ઞા પાડીશ. પિતા પુત્રના જન્મનું કારણ છે એટલે પિતા પુત્ર માટે દ્રશ્ય પરમાત્મા છે. હું તેમના સુખ કરતા બીજી કોઈ ઉચ્ચતર વસ્તુની શોધ કરતો નથી. મારા પર કરુણા કરો. શું બન્યું છે તે મને કહો. માતાજી, શું તમે મારા પિતાને કોઈ કઠોર શબ્દો કહ્યા હતા અને પરિણામે તેમનું સ્વમાન ગવાયું હતું, કે પછી મારી માતાએ શું તેમની ઈચ્છા વિરુદ્ધનું કામ કરીને તેમની લાગણી દુભાવી હતી? માતા કૌશલ્યા કદી પણ તેવું વર્તન ન કરે અને સુમિત્રા તો તેમ કરે જ નહીં એવી મારી પાક્કી ખાતરી છે. તે કદી પણ તે રીતે ન વર્તે. તે બેમાંથી એકે પણ તેવું મૂર્ખાઈ ભરેલું વર્તન કર્યું હોય તો પણ મારા પિતા દુઃખપૂર્વક આવો વિલાપ ન કરે. તેમની દશા માટે કોઈ ખૂબ ગંભીર કારણ હોવું જોઈએ. જ્યારે પિતાજી પોતે મને તે કારણ જણાવવા રાજી નથી ત્યારે તમે તે કારણ કહીને મારા શોકને દૂર કરો. રામને તેવી કરુણ રીતે પ્રાર્થના કરતા જોઈને કૈકેયીએ દયાની અને મધ્યમતાની બધી લાગણીઓ દૂર કરી દીધી. પોતે જે શબ્દ બોલે તેનાથી થનાર દુઃખનો જરા પણ વિચાર કર્યા વગર પોતાના પતિને તેથી અપાર વેદના થશે તેની જરા પણ દરકાર રાખ્યા વગર તે બોલ્યા. તે શબ્દો બોલવા કે પડતા મૂકવા તેનો વિચાર કરવા તે થોભ્યા જ નહીં. તેમણે ઝડપથી ગતિ કરી જનાર વર્તમાન કાળ અને ભાવિ વચ્ચે વિવેક કર્યો નહીં. તેમણે પ્રેમની લાગણીને ઠુકરાવી દીધી, પોતાના સાહજિક ગૌરવને અને માતૃત્વના દરજ્જાને પણ ફંજેટી દીધા. તે બોલ્યા, રામ સાંભળો, ઘણા વર્ષો પહેલા દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું. તમારા પિતા ભયંકર રાક્ષસોના બાણોથી ઘવાયા હતા, તેમને ખૂબ વેદના થઈ હતી. મેં તેમની શુશ્રુષા કરીને તેમને સ્વસ્થ અને સુખી બનાવ્યા. તેમણે મારી સેવાની અને બલિદાનની ભાવનાની કદર કરી. તેમણે મને વરદાનો માંગવાનું કહ્યું અને પોતે તે આપશે તેવું વચન આપ્યું. તે વખતે મને માત્ર તે સાજા થાય અને વિજય બને એટલી જ ઈચ્છા હતી. એટલે મેં જવાબ આપ્યો કે અત્યારે મારે કોઈ વરદાન માંગવાની ઈચ્છા નથી, પાછળથી જ્યારે જરૂર પડશે ત્યારે હું તે બે વરદાન માંગી લઈશ. તમારા પિતાએ પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું, બરાબર, જ્યારે તમને વરદાનો માંગવાની જરૂર લાગે ત્યારે તમે ગમે તે વરદાનો માંગી લેજો, હું ચોક્કસપણે તે આપીશ અને તમારી ઈચ્છા પરિપૂર્ણ કરીશ. આ વરદાનોને સમયની કોઈ મર્યાદા નથી, કોઈ શરતો નથી. જ્યારે તમે જે કોઈ વરદાન માંગશો ત્યારે હું તે આપીશ. તમે જાણો છો કે ઇક્ષ્વાકુ વંશના નબીરાઓ કદી વચનભંગ કરતા નથી. તે સુપ્રસિદ્ધ હકીકતમાં વિશ્વાસ મૂકીને અત્યારે મેં વરદાન માંગ્યા. એક તો મારો પુત્ર ભરત યુવરાજ પદે આવે અને બીજું તમે 14 વર્ષ સુધી દંડકારણ્યમાં જાઓ. તે વરદાનો માંગવાને પરિણામે તમારા પિતા આ બધી ધાંધલ ઉભી કરી છે. વધારે વર્ણન કરવાની હવે શું જરૂર? હું મારી માગણીઓમાં કોઈ ફેરફાર નહીં કરું અથવા તેમને પાછા પણ નહીં ખેંચી લઉં. જો તમારા પિતા સત્ય પ્રત્યે વફાદાર હોય અને જો તમે પણ સત્ય પ્રત્યે વફાદાર છો એ સિદ્ધ કરવા માંગતા હો તો તમારે આ જ ક્ષણે મૃગચર્મ ધારણ કરીને માથે જટાઓ બાંધીને દંડકારણ્યમાં જવું જોઈએ. ત્યાં તમારે 14 વર્ષ સુધી રહેવું જોઈએ. તમે તેમના પ્રાણ છો એટલે તે તમને વનવાસમાં મોકલવા ઈચ્છતા નથી. તમને વનમાં જવાનું કહેવા તે રાજી નથી. તેમને ભય છે કે તમે તેમથી ગેરસમજ કરશો. તેમના શોકનું કારણ આ છે. રામ, બીજા કોઈ વિપત્તિનું પૂર અહીં આવી પડ્યું નથી. આ નાનકડી વસ્તુની અતિશયોક્તિ કરવી અને એમ માની લેવું કે આપણા ઉપર પર્વત સમાન મોટી કોઈ વિપત્તિ ઉતરી આવી છે તે નિરર્થક છે. રામ, જો પુત્ર પિતા જે પ્રતિજ્ઞા પાળી શકતા નથી તેને પૂર્ણ કરવાનો નિશ્ચય કરે, જે પુત્ર પિતાની પ્રતિમૂર્તિ છે તો તે પિતાને વચનભંગના પાપમાંથી બચાવી શકે. જો પ્રતિજ્ઞા કરનાર પિતા અને તેમનો પુત્ર બંને તે પ્રતિજ્ઞાની ઉપેક્ષા કરે, પિતાનું સનાતન કાળ માટે પતન થાય, તમે તે હકીકતથી અનભિજ્ઞ નથી. હેતુપૂર્વકની નિષ્ઠુરતા વડે બોલાયેલા આ શબ્દો સાંભળીને રામ ઉપર તેની કોઈ જ અસર થઈ નહીં. હોઠ ઉપર સ્મિત લાવીને તે બોલ્યા, તે કારણે પિતાએ વિલાપ કરવો એ યોગ્ય નથી. કઈ કઈની માગણીઓને તે સંમતિ આપતા હોય તે રીતે રામે પોતાનું મસ્તક હલાવ્યું. પણ જ્યારે દશરથ તેમના બેનો આ વાર્તાલાપ સાંભળ્યો ત્યારે તેમને પોતાનું હૃદય અંદરથી કપાઈ જતું હોય તેવી વેદના થઈ. ખૂબ વેદનાથી તે આળોટવા લાગ્યા, નિસાસા મૂકવા લાગ્યા. કઈ કઈ પ્રત્યે વળીને રામ બોલ્યા, માતાજી, તમારી ઈચ્છા પ્રમાણે બધું જ થશે. મારા પિતાએ જે વચન આપ્યું છે તેને હું પૂજ્યભાવપૂર્વક માથે ચડાવું છું. જો પિતા હંમેશા કરતા આવ્યા છે તેમ મને ખૂબ પ્રેમપૂર્વક પોતાની પાસે ખેંચે, મારી સાથે સ્નેહપૂર્વક વાત કરે અને મને આશીર્વાદ આપે તો તેટલું પૂરતું છે. ઠીક, જો મને એમ કહેવામાં આવે કે તું તેને માટે લાયક નથી, તે અત્યાર સુધી એવા પુણ્ય કર્યા નથી, તો હું જરા પણ વિરોધ વગર પહેલાના જ જેટલા આનંદપૂર્વક અને સંતોષપૂર્વક તે વાતને સ્વીકારી લઈશ. કારણ કે પિતા હંમેશા મારે માટે શ્રેષ્ઠ ઈચ્છાઓ જ રાખે છે. તે હંમેશા મને આશીર્વાદ આપે છે અને પ્રગતિ કરતો રહું એવું તે ઈચ્છે છે. તે એક મહાન ઋષિ છે. મારે માટે તે માત્ર પિતા જ નથી પણ ઉચ્ચતમ માર્ગ બતાવનાર ગુરુ પણ છે. તેવા પિતાને અને ગુરુને હું આનંદ આપું તેના કરતા મારી વધારે મોટી જવાબદારી અને ફરજ બીજી શી હોય શકે? આ મારી સૌથી વધારે વાલી ફરજ છે. તે મારો ધર્મ છે. ભરતનો રાજ્યાભિષેક થાય તેથી મને ખૂબ આનંદ થશે. 14 વર્ષ સુધી જંગલના અપાર આનંદ પ્રાપ્ત થશે. માત્ર 14 વર્ષ જ નહીં પણ જો પિતાની ઈચ્છા હોય તો મારું આખું જીવન હું જંગલમાં ગાળવા તૈયાર છું. પણ પિતા શા માટે મને તે બે વરદાનો વિશે કહેવામાં સંકોચ અનુભવે છે? તેથી મને દુઃખ થાય છે. શું હું પિતા જે કહેશે તે કરવાની કદી ના પાડીશ? રામ પિતાના વચનનો સેવક છે, ટેકો આપનાર છે, તેનો વિરોધી નહીં. જે પિતાએ આ દેહ આપ્યો છે તે દેહને માત્ર તેમની જ સેવામાં સમર્પિત કરી દેવો, તેનાથી વધારે ઉદાત્ત આભાર દર્શનનું કાર્ય બીજું શું હોઈ શકે? હું આનંદપૂર્વક તે આપીશ. હું એવો માણસ નથી કે જેને તે કામ કરવાનું કહેવું પડે. માતાજી, તમે મને શા માટે ન કહ્યું કે ભરતનો રાજ્યાભિષેક કરવાનો છે? હું અને મારો ભાઈ, અમારી બેની વચ્ચે કોઈ ભેદ છે જ નહીં. તો પછી તમે અમારી બેની વચ્ચે ભેદ શા માટે ગણ્યો? અમે અમારી બેની વચ્ચે કોઈ ભેદ ગણતા જ નથી. વળી તમે એમ શા માટે કહો છો કે આ તારા પિતાની આજ્ઞા છે? શું હું કોઈ દિવસ તમારી આજ્ઞાનો ભંગ કરું છું? ના, કદી નહીં. તમે કહો કે મારા પિતા કહે, પણ હું તે જરા પણ આનાકાની કર્યા વગર કરું છું. હું આજે જ અયોધ્યા છોડીને વનમાં જાઉં છું. માતાજી, ભરતને મોસાળથી અહીં લાવવા માટે યોગ્ય દૂતોને મોકલો. તેને જલ્દી બોલાવી લેવો તે શ્રેષ્ઠ છે. જો મારું વનમાં જવું અને ભરતનો રાજ્યાભિષેક એક જ સમય બને તો પિતાજી શારીરિક અસ્વસ્થતાઓમાંથી, માનસિક ચિંતાઓમાંથી અને શૂન્યતાની લાગણીમાંથી બચી જશે અને તેમને પણ પૂરો સંતોષ થશે. ઘટનાઓ કેવો આકાર લેશે તે બાબત કોણ કહી શકે એમ છે. જ્યારે કૈકેયીએ રામના આ શબ્દો સાંભળ્યા ત્યારે તેમને આનંદની અને ભયની લાગણી થઈ. રામ અયોધ્યામાં હોય અને ભરત આવી પહોંચે તો શું બને તેનો તેમને ભય હતો. એટલે તેમણે તે જ દિવસે રામ વનમાં જાય એવો આગ્રહ રાખ્યો. તેમણે જવાબ આપ્યો, હે રામ, ભરતને મોસાળમાંથી અયોધ્યા લાવવા માટેની ગોઠવણ કરી શકાય તેમ છે, પણ તે અહીં આવી પહોંચે ત્યાં સુધી તમારે અહીં રહેવાની કાંઈ જ જરૂર નથી. તમે વનવાસીનું જીવન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તો પછી તેમાં વિલંબ શા માટે કરવો? જો તમે વનમાં જવા મોડા નીકળો તો તમારું પ્રત્યાગમન પણ મોડું થાય, માટે વનમાં જવા તમે હમણાં જ તૈયારી કરો તે સલાહ ભરેલું છે. તમારા પિતા પોતે જ તમને આ કહેવા ઉત્સુક છે, પણ તે જાણે તે આજ્ઞા શબ્દોમાં અભિવ્યક્ત કરવા રાજી નથી. તેમનું હૃદય તેમને તેમ કહેવાનો આગ્રહ કરે છે, પણ શરમની લાગણીથી તે બે બાકડા બની ગયા છે, કારણ કે તે તમને ખૂબ ચાહે છે. મને જે વચન તેમણે આપ્યું તે તમને જણાવવા તે રાજી નથી. તેમના દુઃખનું કારણ જ કંઈક આ છે. તેમને બીજી કોઈ વાતનું દુઃખ નથી. જેમ અયોધ્યાની વહેલી વિદાય લેશો તેમ જલ્દી સારા થઈ જશે. જ્યાં સુધી તમે અયોધ્યામાંથી જશો નહીં ત્યાં સુધી ભોજન નહીં લે અથવા સ્નાન પણ નહીં કરે. એટલે જો તમે તે ફરી પાછા સુખી થાય તેમ ઈચ્છતા હો તો તમે જેટલા વહેલા વનમાં જશો તેટલું વધારે સારું થશે. પથારીમાં સૂતેલા દશરથે કૈકેયીના આ હૃદયને ચીરી નાખે તેવા શબ્દો સાંભળ્યા. તે પોતાના દુઃખને અને ક્રોધને અંદર સમાવી શક્યા નહીં. તે ક્રોધપૂર્વક બોલી ઉઠ્યા, વિશ્વાસઘાતી રાક્ષસી, તને ધિક્કાર છે. રામ પ્રત્યે વળીને બે ત્રણ વાર રામ રામ એવું તે બોલ્યા અને મૂર્છાવશ બની ગયા. પથારીમાં બેસીને રામે પિતાનું મસ્તક પોતાના ખોળામાં લીધું, તેમનું કપાળ પંપાળ્યું અને મધુર પ્રેમપૂર્વક તેમને આશ્વાસન આપ્યું. રામે કૈકેયીને કહ્યું, માતાજી, હું લોભી માણસ નથી. દુન્યવી મહત્વાકાંક્ષાનું વિષ મારામાં નથી. લોકોને મારા પક્ષમાં લઈ હું રાજ્ય ઉપર શાસન કરવા ઈચ્છતો નથી. હું તપસ્વી તરીકે જીવવા ઈચ્છું છું. હું ધર્મનું પાલન કરવા, ધર્મને ટકાવી રાખવા બહુ જ આતુર છું. બસ એટલું જ મારો એક જ બીજો નિયમ છે, મારા પૂજ્ય પિતાને આનંદ આપવાનો. આ ત્રણ હેતુઓ સિદ્ધ કરવા માટે હું ગમે તે કામ કરવા માટે તૈયાર છું. પિતાની સેવા કરતા પુત્ર માટે કોઈ વધારે મોટી ફરજ નથી, કોઈ ઉચ્ચતર કલ્યાણ નથી. માતાજી, પિતા મારી સાથે સારી રીતે બોલ્યા નથી. તમે મને તેમની આજ્ઞા જણાવી છે નહીં? વારુ, એટલું બસ છે. વળી તમે તેમની હાજરીમાં જ બોલી રહ્યા છો, તે બધું તે સાંભળી રહ્યા છે, છતાં પણ તેનો ઇનકાર કરી શકતા નથી. એટલે હું એવું અનુમાન તારવું છું કે તમારા શબ્દો એ તેમના જ છે. એટલે હું તેમની આજ્ઞાને મસ્તક નમાવું, તે મુજબનું હું વર્તન કરીશ અને હું વનમાં જઈશ. માતાજી, મને એક નાનકડી ઈચ્છા છે, જે તમે પૂર્ણ કરશો એવી હું આશા રાખું છું. જ્યારે ભરત રાજ્ય કરે ત્યારે તમે નજર રાખજો કે તે દરેક રીતે પિતાની આજ્ઞાનું પાલન કરે અને પોતાના કાર્યો વડે પિતાને સંતોષ અને આનંદ આપે. મારે માટે, ભરત માટે, દરેક પુત્ર માટે પિતાના હૃદયને આનંદ અને સંતોષ આપવાના વ્રત કરતા વધારે પવિત્ર અને વધારે ફળદ્રુપ કે ફલપ્રદ બીજું કાંઈ જ નથી. પિતાની સેવા એ પુત્રનો સનાતન ધર્મ છે, એમ બોલીને રામ જમીન ઉપર પડે અને માતા કૈકેયીનો ચરણ સ્પર્શ કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. પોતાના પુત્રના શબ્દો સાંભળીને જાણે રામે જે ધર્મને સમજાવ્યો હતો અને જે ક્ષમતા બતાવી હતી તેમણે પોતાના પ્રેમને વધારે જાગૃત કર્યો હોય તેમ તેમનો શોક અનેક ગણો વધી ગયો. તે શોક તેમના કાબૂમાં રહી શકે તેમ ન હતો. તે પથારીમાં અળોટવા લાગ્યા. તે જાણતા હતા કે હવે રામ અયોધ્યામાં વધારે સમય નહીં રહે, એટલે તેમણે યોગ્યતાનું અને પોતાના મોભાનું ભાન ગુમાવી દીધું. રામ એવી ચીસ પાડીને તે રૂમની કઠોર જમીન ઉપર પટકાઈ પડ્યા. અંતઃપુરની સ્ત્રીઓએ તે ધડાકો સાંભળ્યો. શોકની અને આશ્ચર્યથી તેમને આઘાત લાગ્યો. ઘટનાઓએ જે પલટો લીધો હતો તે બદલ તેઓ માયો માય મોટેથી વિલાપ કરવા લાગી. રામને ખ્યાલ આવી ગયો કે વધુ વિલંબ કરવો એ સલાહ ભરેલું નથી. તેમણે પિતાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, તેમનો ચરણ સ્પર્શ કર્યો અને પછી તે ખંડમાંથી બહાર ચાલ્યા ગયા. લક્ષ્મણ બારણા પાસે ઉભા હતા અને રૂમમાં બોલાતા શબ્દો સાંભળી રહ્યા હતા. તે રડી પડ્યા. તેમને કૈકેયી અને પિતા ઉપર ખૂબ ગુસ્સો હતો. તે પોતાની લાગણીઓનો શબ્દોના અભિવ્યક્ત કરવા અસમર્થ હતા, એટલે તે હાથ જોડીને આંખો નીચે જમીન ઉપર રાખીને મસ્તક નીચે રાખીને રામની પાછળ પાછળ ગયા. રામે રાજ્ય ગુમાવ્યું હતું, પોતે વનમાં જવાના હતા, છતાં તેમનું મુખ ગાઢ કાળા વાદળો પાછળ રહેલા ચંદ્રની પેઠે પ્રકાશતું હતું, જે ચંદ્ર ઉપર વાદળોના કાળા આવરણની કોઈ જ અસર પડી ન હતી. રામના મુખનું તેજ તેવું જ હતું, કારણ કે તેમને મન માન અને અપમાન બંને સમાન જ હતા. તેમનું વર્તન એક સિદ્ધ યોગી જેવું હતું. તેમના વિચારમાં, શબ્દમાં અને કાર્યમાં વિક્ષોભનું કોઈ ચિહ્ન હતું જ નહીં. જાણે પોતાને કશું ચિંતાજનક બન્યું ન હોય તેમ તે ચાલતા હતા. પણ સુમંત્રે અનુમાન કરી લીધું કે મહેલની અંદર કોઈક પરિવર્તન બની ગયું હતું. થોડા જ સમયમાં તે અનુમાન નિશ્ચિતતાના રૂપમાં પરિવર્તિત થતું જોયું. જ્યારે તેમની આંખો લક્ષ્મણ ઉપર પડી ત્યારે તેમણે આઘાત અનુભવ્યો. તેમના ભયમાં વૃદ્ધિ કરવા માટે રામે પોતાના મસ્તક પર પરિચાર કે ધારણ કરેલા ધવલ છત્રને એક બાજુએ હડસેલી દીધું. તેમણે આજ્ઞા કરી કે મને કોઈએ ચામર ઢોળવું નહીં. તેમણે કહ્યું કે હવે હું ચાંદીના રથનો ઉપયોગ કરવા માટે લાયક નથી. તે સાંભળીને સુમંત્રે પોતાના શરીરનું તથા સંકલ્પનું બળ ગુમાવી દીધું. તેમણે ખરાબમાં ખરાબ ભીતિઓ સાચી પડતી લાગી. પોતાની આસપાસ લોકો સાથે અને સામે મળેલા નાગરિકો સાથે રામે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. તેનું કારણ એ ન હતું કે તે દિલગીર બની ગયા હતા, ના, તે જાણતા હતા કે તે સમાચાર સાંભળીને બીજાઓને દુઃખ થશે, કારણ કે જો તે બોલે તો તેમને સત્ય જ બોલવું પડે અને તેથી પોતાના શબ્દો દ્વારા સર્વત્ર શોક પ્રસરી જશે. છતાં પણ તેમની ચાલવાની ઢબથી બધાને ખબર પડી ગઈ હતી કે કશી દુઃખપ્રદ વસ્તુ બની છે. રામ સીતાના નિવાસસ્થાને ન ગયા, ઉલટા તે પગે ચાલીને કૌશલ્યાના મહેલમાં ગયા. મહેલને ધ્વજોથી અને તોરણોથી શણગારવામાં આવ્યો હતો. તે બાહ્ય ચિહ્નો આનંદ પ્રગટ કરતા હતા. મહેલની સ્ત્રીઓને અને પરિચારિકાઓને રામ લક્ષ્મણના આગમનની ખબર પડી. તેમણે આરતી ઉતારવા માટેની તૈયારી કરી અને તે બેનું સ્વાગત કરવા માટે પંક્તિઓમાં ગોઠવાઈ ગઈ. મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જૂના અને વિશ્વાસુ રક્ષકો તે બે ભાઈઓને જોઈને ઉભા થઈ ગયા અને જયનાદના પોકારો કરવા લાગ્યા. નીચે નમીને પ્રણામ કરીને તેમણે ભાઈઓનું સન્માન કર્યું. જ્યારે રામે અંદરના બીજા ચોરસ ખંડમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં એકત્રિત થયેલા બ્રાહ્મણોએ રામ ઉપર આશીર્વાદો વરસાવ્યા. જ્યારે ત્રીજા ચોરસ ખંડમાં તેમણે પ્રવેશ કર્યો ત્યારે યુવાન પરિચારિકાઓ રાણી પાસે દોડી ગઈ અને બોલી કે આપને પ્રણામ કરવા માટે રામ અને લક્ષ્મણ આવી રહ્યા છે. રાજકુમારોને તે જોઈને તે બધી આનંદ વિભોર બની ગઈ હતી. બહારના બારણાથી માંડીને કૌશલ્યાની રૂમ સુધી દાસીઓ માર્ગની બંને બાજુએ ઉભી રહી. સ્વાગતના ચિહ્ન તરીકે અનિષ્ટને અટકાવવા માટે અને આનંદને તથા સમૃદ્ધિને નિમંત્રવા માટે તેમણે વિધિપૂર્વક આરતી ઉતારી. જે પવિત્ર દિવસ માટે તૈયારીઓ કરવામાં કૌશલ્યા રાણી આખી રાત ઊંઘ્યા ન હતા. સવારે તેમણે પૂજાવિધિમાં ગાળી હતી. વૃદ્ધ બ્રાહ્મણો, પુરોહિતો વેદ મંત્રો વડે અગ્નિદેવને પ્રસન્ન કરી રહ્યા હતા. એટલામાં રામના આગમનની તેમને ખબર આપવામાં આવી. માતા આનંદ વિભોર બની ગયા, કારણ કે પોતાની સગી આંખે તે પોતાના પુત્રનો રાજ્યાભિષેક જોવાના હતા. તે આનંદ તેમણે અનેક વિધિઓ કરીને ઉજવ્યો. તેમણે ખૂબ દાન આપ્યા. તેમણે ઉપવાસ કરીને જાગરણ કર્યું. તેમને માટે આનંદ એ પર્યાપ્ત ભોજન હતું. તે આનંદમાં તેમણે બધાને ભાગ આપ્યો. રામને આલિંગન આપવા માટે તે દોડે. રામના મસ્તક પરના કેશને તેમણે પંપાળ્યા. હાથ પકડીને રામને તે દેવ મંદિરમાં લઈ ગયા, જ્યાં તે સવાર ગાળતા હતા. ઘટનાઓએ જે વિપરીત વળાંક લીધો હતો તેનાથી તેઓ અનભિજ્ઞ હતા. તે નિર્દોષ અને સરળ હૃદયના હતા. તેમણે વિશુદ્ધ ધોળી સાડી પહેરી હતી. કાંડા ઉપર પવિત્ર રેશમી દોરો બાંધ્યો હતો. તે આનંદપૂર્વક દેવોની પૂજા કરી રહ્યા હતા. રામના મુખ તરફ જોતા તેમને તેમાં અધિક તેજ દેખાયો. જે તેજથી તેમનું મુખ પ્રકાશી રહ્યું હતું એટલે તે પોતાના આનંદને અંદર સમાવી શક્યા નહીં. તે બોલ્યા, હે પુત્ર, તારા બધા પૂર્વજો રાજવીઓ હતા. તે બધા ધાર્મિક હતા, ધર્મને ટેકો આપનારા હતા. તેઓ બધા જ મહાત્માઓ હતા. તું તેમના જેટલા દીર્ઘાયુ અને યશસ્વી થઈશ. તેમના યજ્ઞની પેઠે તારો યજ્ઞ પણ ચારેય દિશાઓમાં ખૂણે ખૂણે વ્યાપી જશે. હે પુત્ર, તારા વંશના ધર્મના ઉચ્ચ આદર્શોને અનુસરજે. જરા પણ શૂન્ય મસ્તક બની જઈને તેમની ઉપેક્ષા ન કરીશ, તેમને દ્રઢતાપૂર્વક ચીટકી રહેજે, એમ બોલીને માતાએ તે શુભ દિવસના આશીર્વાદના ચિહ્ન રૂપે રામના મસ્તક ઉપર થોડા અક્ષતના દાણા ચડાવ્યા. પોતાની પાસે એક સુવર્ણ આસન મૂકીને તે બોલ્યા, તે ગઈકાલે જાગરણ તો કર્યું હતું ને, નિયમ અનુસાર તે કાલે ઉપવાસ તો કર્યો હતો ને, તું થાકી ગયો હોઈશ, થોડાક સમય અહીં બેસ અને થોડાક ફળ ખા, એમ બોલીને રામ માટે તૈયાર રાખેલી ફળો ભરેલી સુવર્ણની રકાબી તેમની આગળ ધરી. પોતાની પરમાતાએ વરસાવેલા પ્રેમથી અને આનંદથી રામે સનેનાટી અનુભવી. ઘટનાઓએ જે વળાંક લીધો હતો તે માતાને કેવી રીતે જણાવો તે બાબતે વિચાર કરવા લાગ્યો. તે આનંદના વાતાવરણનો નાશ કરવા રાજી ન હતા. માતાને સંતોષ આપવા માટે તે સુવર્ણની ખુરશી ઉપર બેઠા, ફળોમાં આંગળી ફેરવી અને બોલ્યા, માતાજી, આ ક્ષણથી મારે સુવર્ણનો સ્પર્શ ન કરવો જોઈએ, માટે સુવર્ણની ખુરશી ઉપર મારે બેસવું ન જોઈએ. હું તમારા આશીર્વાદની રાહ જોઈ રહ્યો છું, કારણ કે મારે વનવાસી તરીકે દંડકારણ્યમાં જવાનું છે. હું તમારી રજા લેવા માટે આવ્યો હતો. કૌશલ્યા તેમના એક પણ શબ્દને સમજી શક્યા જ નહીં. તે માત્ર એટલું જ બોલ્યા, હે પુત્ર, થોડીક મિનિટો પછી તારો રાજ્યાભિષેક થવાનો છે અને તું દંડકારણ્યની વાત કરી રહ્યો છે. તું જે બોલે છે તે હું સમજી શકતી નથી. તે માનતા હતા કે મારો પુત્ર મને ચીડવી રહ્યો છે, ગમ્મત મજાક કરી રહ્યો છે. તે બોલ્યા, પુત્ર, આ શુભ મુહૂર્તમાં તારે મજાકમાં પણ અપશુકનિયાળ વસ્તુઓની વાત ન કરવી જોઈએ. હે મારા વાલા રત્ન, મજાક કરવી છોડી દે. તેમણે રકાબીમાંથી થોડીક ખીર પોતાની આંગળી ઉપર લઈને રામના મુખમાં મૂકી. તેમનો પ્રેમ અને આનંદ જોઈને લક્ષ્મણની આંખોમાં સાહજિક રીતે આંસુ ઉભરાયા. કૌશલ્યાએ તે જોયું. તેમની તરફ વળીને તેમણે પૂછ્યું, લક્ષ્મણ, તું આટલો બધો દિલગીર કેમ છે? લક્ષ્મણ પાસે જઈને માતા તેને લાડ કરવા લાગે, પણ લક્ષ્મણ પોતાના શોકને લાંબો વખત સુધી દબાવી શક્યા નહીં. તેણે મોટેથી રડવા માંડ્યું, ડુસકા ભરવા માંડ્યા. રાણી આશ્ચર્યચકિત બની ગયા. તે લક્ષ્મણના ડુસકાનું કારણ જાણી શક્યા નહીં. રામના શબ્દોથી અને લક્ષ્મણના શોકથી તે ગૂંચવાડામાં પડી ગયા. તે દરમિયાન રામ વચ્ચે બોલ્યા, માતાજી, જો તમે શોક ન કરવાનું વચન આપો તો હું તમને એક વાત કહું. એમ બોલીને માતાના હાથ પોતાના હાથમાં દ્રઢતાપૂર્વક તેમણે પકડી લીધા. આ એક એવી વાત છે જે મને, તમને, આપણા સમગ્ર કુટુંબને તથા આપણા વંશને અક્ષત કીર્તિ અપાવશે, એટલે કોઈ ચિંતાને, શંકાને કે દુઃખને જરા પણ અવકાશ ન આપશો. શીઘ્રતાપૂર્વક અને સ્નેહપૂર્વક તેમાં સંમત થાવ. હું મારા પિતાની આજ્ઞાનું પાલન કર્યું તેથી તમને ખૂબ આનંદ ન થાય? તેમણે ભરતનો રાજ્યાભિષેક કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે તાપસના વેશમાં મને 14 વર્ષ માટે દંડકારણ્યમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. મેં તેમની આજ્ઞા માથે ચડાવી છે અને તમારી રજા લેવા માટે હું અહીં આવ્યો છું. તે સાંભળીને કૌશલ્યા રામ એવો ચિત્કાર કરીને જમીન ઉપર પડે. તે બોલ્યા, આ ઘટનાઓનો કેવો વળાંક છે? શું મારા કોમળ બાળકને કાળમીટ જંગલમાં મોકલવાનો છે? આને યોગ્ય બનવા માટે રામે કયો ગુનો કર્યો છે? શું આ સત્ય હોઈ શકે કે પછી તે મારા પોતાના મસ્તિષ્કમાંથી ઉદ્ભવેલી અર્થહીન ગડબડ સડબડ છે? કારણ કે હું ઊંઘી નથી અને મેં ભોજન કર્યું નથી. જ્યારે તે આમ પોતાની જાતને સમજાવી રહ્યા હતા અને આશ્વાસન આપી રહ્યા હતા ત્યારે કૈકેયીના મહેલમાં બનેલી ઘટનાનો સમાચાર જનાનામાં બધે જ ફેલાઈ ગયા હતા અને સર્વત્ર દાસીઓનો અને પરિચારકોનો વિલાપનો અવાજ સંભળાઈ રહ્યો હતો. બધાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રામ અમને છોડીને જશો નહીં, એ શબ્દો બધી જ બાજુએથી સંભળાઈ રહ્યા હતા. શોકાતુર જનમેદની કૌશલ્યાના મહેલ તરફ દોડી રહી હતી. કૌશલ્યા આશ્ચર્યથી, શોકથી અને ભયથી અભિભૂત થઈ ગયા હતા. છતાં તે આ વૈશ્વિક દુઃખનું કારણ શું છે તે જાણવા માટે આતુર હતા. તે તેના રહસ્યનો ભેદ ઉકેલી શક્યા નહીં. તે જમીન પરથી ઉભા થઈ શક્યા નહીં. તે ચિંતાના અને નિરાશાના ભાર તળે ચગદાઈ ગયા હતા. તેમણે રામને પોતાના ખોળામાં ખેંચી લીધા અને તેમના વાંકડિયા વાળને લાડ કરતા તેમણે પૂછ્યું, હે પુત્ર, હું આ શું સાંભળી રહી છું? આ શા સમાચાર છે? શું બન્યું તે મને સ્પષ્ટ રીતે કહે. હું આ અનિશ્ચિતતાથી લાંબો વખત સહન કરી શકું તેમ નથી. રામ બોલ્યા, પિતાએ એક વખત કૈકેયી માતાને 2 વરદાન આપ્યા હતા. પોતાનું વચન પાળવા માટે પિતાએ તેમની આ 2 ઈચ્છાઓને પૂર્ણ કરી છે. એક ભરતનો રાજ્યાભિષેક અને બીજું મને 14 વર્ષનો વનવાસ. જ્યારે રામે આ હકીકતો વર્ણવી અને તે સાચી છે એની ખાતરી આપી ત્યારે કૌશલ્યા બોલ્યા, રામ, કૈકેયીએ તેવા વરદાનોની માગણી કરી? કૈકેયીને તારે માટે અપાર પ્રેમ અને સ્નેહ હતો. આવી વસ્તુઓની ઈચ્છાને કોઈ દિવસ તે રાખી શકે જ નહીં. આ વાત રહેવા દે. જો તેણે તેવી ઈચ્છા કરી હશે તો મને ખાતરી છે કે તે રાજાની માત્ર પરીક્ષા કરવા માંગતા હશે. આ સાદી વસ્તુ માટે આટલો બધો ગૂંચવાડો અને આટલી બધી ચિંતા શા માટે હોવા જોઈએ? માની લીધું કે કૈકેયીએ તેવા વરદાનો માંગ્યા, પણ શું તારા પિતા તે વરદાનો આપવા માટે કદી સંમત થાય ખરા? તે વાત માની શકાતી નથી. એક ક્ષણ માટે પણ જે તારો વિયોગ સહન કરી શકતા નથી એવા તારા પિતા શું તને 14 વર્ષ માટે વનમાં મોકલે ખરા? આનાથી તો હું વધારે ગૂંચવાડામાં ડૂબી જાઉં છું. જે ઘટનાઓ વાસ્તવિક રીતે બની હતી તેમાં માતાને ન માનતા જોઈને રામે ફરી તેમના હાથ પોતાના હાથમાં લીધા અને બોલ્યા, માતાજી મારા શબ્દોમાં વિશ્વાસ રાખો. પિતાજીએ કૈકેયી માતાને તે જે માગે તે બે વરદાનો આપવાનું વચન આપી દીધું હતું. પછી જ્યારે તેમણે આ બે વરદાનો માગ્યા ત્યારે પિતાજીની ઈચ્છા વચન ભંગ કરવાની ન હતી અને મને વનમાં મોકલીને મારો વિયોગ સહન કરવાની વાત તેમનું મન માનતું ન હતું. તેથી તે ખૂબ માનસિક વ્યથા ભોગવી રહ્યા છે. હું તેમના દુઃખને જોઈ શકતો નથી, સહન કરી શકતો નથી. હું તે મહેલમાંથી હમણાં જ પાછો ફર્યો છું. તે મૂર્છિત બની ગયા છે, બેભાન બની ગયા છે, ભીષણ વેદના અનુભવી રહ્યા છે. આ સત્ય છે. એ નજીવી હાસ્યાસ્પદ બાબત માટે હું તમારામાં આવી ચિંતા પેદા કરું એટલો ક્રૂર તો નથી જ. મારી વાત માનો, મેં મારા પિતાની આજ્ઞા માથે ચડાવી છે. હું તમારી રજા માગવા માટે આવ્યો. એમ બોલીને રામ માતાના પગે પડ્યા. કૌશલ્યાએ કોમળતાપૂર્વક તેમને ઉચકી લીધા. તે બોલ્યા, રામ આ કેવી વિચિત્રતા છે, આ કેવું વિચિત્ર વર્તણૂક છે. માણસ ગમે તેટલો જંગલી હોય પણ શું તે આવા ભીષણ વરદાનો માગશે? જેમાં થોડીક મિનિટો બાદ રાજ્યાભિષેક થવાનો છે એવા તને વનમાં મોકલવાનો અને તે પણ 14 વર્ષ માટે વિચાર કોઈ પણ માનવ કરી શકે ખરો? શું મારે જીવન પર્યંત દુઃખ જ ભોગવવાનું છે? ઘણા વ્રતો અને વિધિઓ કર્યા પછી મને પુત્ર પ્રાપ્ત થયો હતો. તારા સુંદર મુખને જોઈને મેં શોકમય દિવસોની વેદના ઉપર વિજય મેળવ્યો. મારે બીજી કોઈ ઈચ્છા નથી, મારે બીજું કોઈ વરદાન જોઈતું નથી. મારો પુત્ર મારી પાસે રહે, મારી નજીક રહે એટલે પતિ. આ નાનકડી દેન માટે પણ શું હું અયોગ્ય બની ગઈ છું? શું મેં વનમાં ફેંકી દેવા માટે બાળકને જન્મ આપ્યો હતો? શું કોઈ પણ માતા પોતાના પુત્રને વનમાં મોકલવાની વાતમાં સંમત થશે ખરી? ખેદની વાત છે, મેં ભૂતકાળમાં શું પાપ કર્યું હશે? મારા કયા પૂર્વજન્મમાં મેં માતાને તેના પુત્રથી વિખૂટી પાડી હતી? જ્યારે તેને વેદનાધ્યયનની દીક્ષા આપવાની આવી ત્યારથી તે દિવસથી હું પ્રતિક્ષણ એ વિચારથી સુખ પ્રાપ્ત કરતી હતી કે તારા રાજ્યાભિષેકનો દિવસ નજીક આવી રહ્યો છે. શું મારા તે મધુર સ્વપ્નો નકામા નીવડ્યા? શું મારી બધી આશાઓને જમીન ઉપર પટકીને તેના ટુકડા કરી દેવામાં આવ્યા? તારા સુખ માટે મેં જે વ્રત જાગરણો વિધિઓ કાળજીપૂર્વક કર્યા હતા તે બધા જ નકામા ગયા? ઓહ, હું કેવી મોટી પાપીણી છું! આ સમાચાર સાંભળીને મારું હૃદય ભાગી કેમ ન ગયું? કદાચ મારે હજી પણ વધારે હૃદયને ચીરી નાખે તેવા સમાચારો સાંભળવાના અને સહન કરવાના હશે. મૃત્યુ પણ મને મદદ કરતું નથી. આ આઘાત થયો છતાં પણ હજી મારું હૃદય ધબકી રહ્યું છે. ખેદની વાત છે કે મૃત્યુ પણ નિશ્ચિત કરેલી ક્ષણની રાહ જુએ છે. યમદેવ આવે છે પણ મારી દશા જોઈને મને જીવતી મૂકીને ચાલ્યા જાય છે. મારી મુક્તિની ક્ષણને મુલતવી રાખે છે. યમને પણ મારા ઉપર દયા નથી આવતી. મને મૃત્યુના પ્રદેશ માટે પણ અયોગ્ય ગણવામાં આવે છે. હે રામ, આવું સંકટ આપણા ઉપર? આમ વિલાપ કરતા તે મૂર્છિત બની ગયા અને જમીન ઉપર પડ્યા. પોતાની હથેળી વડે છાતીને દબાવતા તે જમીન ઉપર આલોટવા લાગ્યા. રામ શાંતિપૂર્વક તે દ્રશ્ય જોઈ શક્યા નહીં. એકત્રિત થઈ ગયેલી દાસીઓના વિલાપનો અવાજ વાવાઝોડાની પેઠે તેમના કાન ઉપર પડ્યો. રામે એક પણ શબ્દનું ઉચ્ચારણ ન કર્યું. માતાની પાસે બેસીને તે તેમની કપાળને પંપાળવા લાગે, તેમના કેશને લાડ કરવા લાગે, તેમને આશ્વાસન આપવા લાગે. તેમના કપડા પરની ધૂળને રામે ખંખેરી નાખી. દરિયામાં ઊંડે રહેલા મહાન સુસ્થિર પર્વતની પેઠે રામ આસપાસ ઉછળતા મોજાના આઘાતો વડે ઈજા ન પામતા બેઠા હતા. તે શોકના આઘાતોથી તથા આનંદના ચળકારાઓથી તે પર હતા. રાજ્યાભિષેક માટે થોડી ક્ષણો પહેલા રાજસભાના ખંડમાં જતી વખતે તેમનામાં જે સમતા હતી તે 14 વર્ષ માટેના વનમાં જવાની તૈયારી કરતી વખતે પણ અત્યારે પણ તેમના મનમાં તે જ સમતા હતી. કૌશલ્યા પણ જાણતા હતા કે રામ પોતાના ધર્મના માર્ગમાંથી ચ્યુત નહીં થાય, તે વચનભંગ નહીં કરે અને પિતાએ નક્કી કરેલા માર્ગમાંથી તે એક તસુ જેટલા પણ આઘા પાછા નહીં થાય. તેમને ખાતરી હતી કે પોતાના વિલાપોથી તે પાછા વળાવાયા નહીં લલચાય, એટલે તેમણે રામને પોતાનો નિશ્ચય છોડી દેવાનું સમજાવવાના બધા પ્રયત્નો છોડી દીધા. તે બોલ્યા, પુત્ર જ્યારે માણસને આવી કરુણ ઘટનાઓ સહન કરવાનું નસીબમાં જ લખેલું હોય છે ત્યારે બીજાઓને દોષ કાઢવાથી શું ફાયદો? ના, એ વાણીનો બગાડ માત્ર છે. જે કાંઈ બને છે તે આપણા કલ્યાણ માટે જ બનતું છે. ભગવાનની આજ્ઞાઓનું ઉલ્લંઘન કોઈ કરી શકતું નથી. મેં આ અયોધ્યામાં, આ રાજમહેલમાં કદી સુખ જોયું નથી. મને તો જ્યાં રામ હોય ત્યાં રહેવામાં જ સુખ છે. એટલે હું પણ તારી સાથે આવીશ, તું મને તારી સાથે લઈ જા. તેમણે ઉભા થવાનો પ્રયાસ કર્યો. દાસીઓએ તેમને ઉચકીને દિવાલને અઢેલીને બેસાડી. રાણીને સમજાવવા માટે તેમણે મૃદુ મધુર શબ્દો કહ્યા. લક્ષ્મણ કૌશલ્યાની વેદનાને જોઈ રહ્યા હતા અને તેમના શબ્દો સાંભળી રહ્યા હતા. તે પોતાની લાગણીઓ કાબૂમાં રાખી શક્યા નહીં. તે ખૂબ ક્રોધાવિષ્ટ થઈ ગયા હતા. પોતાના હાથ સખત રીતે છાતી ઉપર રાખીને તે બોલ્યા, હે પૂજ્ય માતા, હું કદી આ વાત નહીં કબૂલું. શું એક નારીના બબડાટને સાંભળીને રામ રાજ્યનો ત્યાગ કરી વનમાં જશે? હું તે સહન કરી શકું તેમ નથી. પિતા ખૂબ વૃદ્ધ થઈ ગયા છે, તેથી તેમનું મન ખૂબ અસ્થિર બની ગયું છે. તે ઇન્દ્રિય સુખોના ગુલામ બની ગયા છે. કઈ કઈના પ્રલોભનોને વશ થઈ ગયા છે. તે કરુણ રીતે વહુ ઘેલા બની ગયા છે. પોતાના કાર્યોનું શું પરિણામ આવશે તેનો વિચાર કરવા જેટલો વિવેક હવે તેમનામાં રહ્યો નથી. મોહવશ બનીને તે ગમે તે પ્રકારનો હુકમ કાઢે એવા બની ગયા છે. તે પ્રકારની આજ્ઞાઓનું પાલન ન કરાવવું જોઈએ. રાજાનું મન નબળી પડી ગયું છે. તે વાસ્તવિક અને અવાસ્તવિક વચ્ચે, સાર અને અસાર વચ્ચે વિવેક કરવા માટે અસમર્થ બની ગયા છે. જ્યારે તેવા રાજાઓ મોહવશ બનીને આજ્ઞાઓ આપે ત્યારે તેવી આજ્ઞાઓનું પાલન ન કરવાથી કોઈ જ હાનિ થતી નથી. રામે શો ગુનો કર્યો છે કે તેમને વનમાં મોકલવામાં આવે છે? રામનો કટ્ટર દુશ્મન પણ જો તેમને કોઈ દુશ્મન હોય તો, અથવા પોતાના ગુનાની શિક્ષા ભોગવતો કોઈ કઠોર હૃદયવાળો જંગલી માણસ પણ રામના વર્તન કે કૃત્ય વિશે જરા પણ નિંદાત્મક અંગુલી નિર્દેશ કરી શકે તેમ નથી. એવા નિર્દોષ, વિશુદ્ધ આશયોવાળા પવિત્ર માણસને વનમાં મોકલવાની સત્તા જગતમાં કોઈ પણ રાજાને નથી. પોતાના પ્રામાણિક માર્ગમાં રામ સુસ્થિર છે. તે પોતાની ઇન્દ્રિયોના સ્વામી છે. તે દરેક પ્રકારના શત્રુઓને પણ માન આપે છે. તેમની સાથે માનપૂર્વકનો વ્યવહાર કરે છે. કોઈ પણ પિતા તેવા પુત્રને જંગલમાં મોકલે ખરા? વળી રાજા ખૂબ ધર્મપરાયણ છે. તે પવિત્ર આદર્શોવાળા વીર છે. તે બધા ધર્મમાં રહેલી શ્રેષ્ઠ વસ્તુઓના ચુસ્ત અનુયાયી છે. શું એવા રાજા આવો હુકમ આપે ખરા? આ બધા પરથી નિર્ણય કરીએ તો દશરથ કાં તો પાગલ બની ગયા છે અથવા કામવૃત્તિના ગુલામ બની ગયા છે. એવો માણસ જે કોઈ હુકમ આપે તેને માનવાની જરૂર નથી. પાગલની પેઠે અથવા બાળકની પેઠે વર્તનાર રાજાના શબ્દોને માન આપવાની કોઈ જ આવશ્યકતા નથી. રાજનીતિની આજ્ઞાને ભૂલી જઈને, દુન્યવી ડાપણના માર્ગનો ત્યાગ કરીને, પિતૃપ્રેમની માગણીઓને ફગાવી દઈને તે પાગલ બની ગયા છે. તે પોતાની સ્વચ્છંદી કલ્પનાઓને એકાકી કરી રહ્યા છે. શું તેમની આજ્ઞાનો પ્રમાણભૂતતા છે તેવું કહી શકાય? તેવી આજ્ઞાને માન આપવાની બાબતમાં હું સંમત નહીં થઉં. લક્ષ્મણ રામ તરફ વળ્યા અને પૂજ્ય ભાવપૂર્વક તેમના હાથ પકડીને બોલ્યા, રામ મને ક્ષમા કરો. આ સમાચાર બધે પ્રસરી જાય ત્યાર પહેલા રાજ્ય ગાદી ઉપર તમે બેસી જાઓ. હું મારું ધનુષ્ય લઈને તમારી પડખે રહીશ. અયોધ્યાનો જે કોઈ માણસ તમારો સામનો કરશે તેને આ ધનુષ્યમાંથી ફેંકાયેલા બાણ વડે હું મારી નાખીશ. અલબત્ત તેઓ વિરોધ કરનાર કોઈ પણ માણસ અયોધ્યામાં કે બીજે ક્યાંય છે જ નહીં. પણ જો કોઈ વિરોધ થશે તો મહાન નગરી રણ બની જશે. તેમાં કોઈ માનવીનો વસવાટ નહીં હોય. મારા તીક્ષ્ણ બાણ તેવી સ્થિતિ પેદા કરી દેશે. હજારો વસ્તુઓની પુનરાવૃત્તિ કરવાની શી જરૂર છે? જો ભરત કે તેના પક્ષનો કોઈ પણ માણસ વિરોધ કરશે તો હું તેનો પણ જડમૂળમાંથી સંહાર કરીશ. હું જરા પણ તેની દરકાર નહીં કરું. જો આ સંઘર્ષમાં દશરથ પણ કૈકેયીનો પક્ષ લેશે તો હું તેમને પકડીને જેલમાં પૂરી દઈશ. જ્યારે લક્ષ્મણ આમ બોલી રહ્યા હતા ત્યારે રામે તેમના પ્રત્યે કઠોર દ્રષ્ટિપાત કર્યો. તેમની લાગણીઓના પ્રવાહને અટકાવી દીધો અને આમ ઠપકો આપ્યો, લક્ષ્મણ તારા શબ્દો હવે મર્યાદા વટાવી જાય છે. મારી ઈચ્છાનો કોઈ પણ માણસ પ્રતિકાર કરી શકે તેમ નથી. કોઈ પણ મારા સંકલ્પની આગેકૂચમાં ફેરફાર કરી શકે તેમ નથી. મારા વનવાસને કોઈ અટકાવી શકે તેમ નથી. મારી પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને તને મારો વિયોગ ન થાય તે હેતુથી તું આમ બોલી રહ્યો છે. ક્ષમા રાખ. ક્ષમા તને બધી ચિંતાથી અને ભયથી બચાવી લેશે. ધીરજ ધારણ કર. વિક્ષિપ્ત ના બની જઈશ. પિતા સામે અથવા ભાઈ ભરત સામે ધિક્કારની લાગણી ન રાખ. તેઓ વિશુદ્ધ અને પવિત્ર વ્યક્તિઓ છે. કઈ કઈ પણ ખૂબ પૂજ્ય છે તેનું પણ સન્માન કરાવવું જોઈએ. તેની પૂજા થવી જોઈએ. તેમણે જે વરદાનો માગ્યા તે પણ નિર્દોષ છે. તે મને ચાહતા હતા. તેમણે મને લાડ લડાવ્યા હતા. મને ઉછેરીને મોટો કર્યો હતો, તે મારી સાથે રમતગમતમાં ખેલ્યા હતા, મારાથી ભરત કરતા પણ વધુ આનંદ પામ્યા હતા. જ્યારે આજે માતા પિતા પાસેથી આવા દુન્યવી રીત રસમોથી તદ્દન વિરુદ્ધ પ્રકારના વરદાનો માગે છે, ત્યારે તે ઘટનામાં કોઈ ગૂઢ રહસ્યમય અર્થ રહેલો હોવો જોઈએ. એ માત્ર માનવીય યુક્તિ પ્રયુક્તિઓ ન હોઈ શકે, તે ભગવાનની એક દિવ્ય યોજના હોવી જોઈએ. શાંત થા, તારા ભયને અને ધિક્કારને ત્યાગ કર. હવે શું બનવાનું છે તેની આપણે રાહ જોઈશું. રામે લક્ષ્મણને આ પ્રકારનો બોધ કર્યો. તે સાંભળીને લક્ષ્મણ રામને પગે પડ્યા અને બોલ્યા, રામ, કયા કાયા પર, કઈ સત્તા હેઠળ જે રાજમુગટ તમને મળવો જોઈએ તે ભરતને આપવામાં આવે છે? જ્યેષ્ઠ પુત્રના જેટલો અધિકાર બીજા કયા પુત્રને હોઈ શકે? રાજા તમારા પિતા છે એટલે તમે આ તેમની અસંભવિત અન્યાય આજ્ઞાનું પાલન કરો છો, પણ તમે તેનો ગમે તેટલો બચાવ કરો તો પણ હું તેને મારી સંમતિ નહીં જ આપું. કૌશલ્યા પ્રત્યે વળીને લક્ષ્મણ બોલ્યા, પૂજ્ય માતાજી, સાચું કહું તો હું રામનો ભક્ત છું. હું પ્રતિજ્ઞાપૂર્વક આ કહું છું, રામ વગર હું એક ક્ષણ પણ જીવી શકીશ નહીં. જો રામને રાજ્યની ઈચ્છા ન હોય અને તે વનમાં જાય તો હું તેમની સાથે જઈશ. હું તેમને પગલે પગલે ચાલીશ. હું તેમને માટે છાયા બનીને રહીશ. જો તે આજ્ઞા કરે તો હું જળતા અગ્નિમાં પણ ખૂબ આનંદપૂર્વક કૂદી પડીશ. હું માત્ર તેમની જ આજ્ઞાઓ માનીશ, બીજા કોઈની નહીં. માતાજી, હું તમારા દુઃખને જોઈ શકતો નથી. રામ તમારા પુત્ર છે, મારા તે રામચંદ્ર છે. કોઈ પણ માણસ પોતાના જીવન શ્વાસથી દૂર કેવી રીતે રહી શકે? લક્ષ્મણના શબ્દો સાંભળીને કૌશલ્યાને થોડુંક આશ્વાસન પ્રાપ્ત થયું. લક્ષ્મણના મસ્તકને પંપાળતા પંપાળતા એ બોલ્યા, તારા પ્રેમથી મને ખૂબ આશ્વાસન મળે છે. તારા શબ્દો મને ખૂબ બળ આપે છે. સાચે જ તારા જેવા ભાઈઓ વિરલ હોય છે. તેવા પુત્રોને જન્મ આપનારી માતાને જગત પવિત્ર ગણે છે, પણ અત્યારે અમને એવી દુઃખદાયક લાગણીઓ થઈ રહી છે કે અમે મહાન પાપીણીઓ છીએ. રામ પોતાના નિશ્ચયથી વિચલિત નહીં થાય તેમને માટે વનવાસ નિશ્ચિત છે. હવે હું આટલું જ માગું છું કે મને પણ તમે તમારી સાથે લઈ જાઓ. અને આમ વિલાપ કરવા લાગે. લક્ષ્મણ તરફ જોઈને રામ બોલ્યા, ભાઈ, મારા પ્રત્યેના તારા અગાધ પ્રેમને હું જાણું છું. તારી વીરતાને, કુશળતાને અને તારા યશને પણ હું જાણું છું. માતા બહુ દુઃખી થઈ રહ્યા છે, કારણ કે તેઓ સાચી હકીકતો સમજી શકતા નથી અને આત્મસંયમના મૂલ્યને પીછાણતા નથી. વળી હું તેમના કુળમાંથી જન્મેલો બાળક છું એટલે તેમને શોક થાય એ સ્વાભાવિક છે. પણ વિચાર કર કે જીવનમાં બધા મૂલ્યોમાં સદાચાર એટલે કે ધર્મ એ તેની જડ છે, તેમનું મૂળ છે. ધર્મ સત્યના પાયા ઉપર જ સલામત હોય છે. સત્ય અને ધર્મ પર્યાય શબ્દો છે, બીજા સિવાય એક રહી શકતો નથી. સત્ય એ કલ્યાણ છે અને કલ્યાણ એ સત્ય છે. પિતાનું આજ્ઞાનું પાલન કરવાથી મને સત્ય અને ધર્મ બંને પ્રાપ્ત થાય છે. માતાને, પિતાને અથવા પૂજ્ય ગુરુને અપાયેલા વચનોનો ભંગ કોઈ સદાચારી પુરુષ નહીં કરે એટલે હું પિતાની આજ્ઞાનો અનાદર નહીં કરું. એ વાત નિશ્ચિત છે. મને કઈ કઈ આજ્ઞા નથી કરી, તેમણે તો માત્ર પિતાની આજ્ઞાની મને જાણ કરી છે. પિતાની હાજરીમાં જ તેમણે તેમ કર્યું હતું એટલે પૂજ્યભાવપૂર્વક તે આજ્ઞાને માથે ચડાવવી જોઈએ. જો કે પિતાની આજ્ઞા ન હોત તો જ્યારે કઈ કઈ મને કહ્યું કે તે તમારા પિતાની આજ્ઞા છે ત્યારે પિતાજી કહી શક્યા હોત કે ના, તે માત્ર આજ્ઞા નથી, નહીં પર. પણ પિતાજીએ તેમ કર્યું ન હતું, તે તો માત્ર વિલાપ જ કરી રહ્યા હતા એટલે પિતાની પ્રમાણભૂત આજ્ઞા જ છે. એટલે હું મારા નિશ્ચયમાંથી વિચલિત નહીં થઉં. હું વિચલિત થઉં તે અશક્ય છે. મારી બુદ્ધિને આ ભયજનક ક્ષત્રિય માનસમાં સરી પડતી અટકાવ. હિંસાની વૃત્તિ અને ક્રૂરતા ત્યજી દે. મારા જેવું વલણ અખત્યાર કરે. રામે લક્ષ્મણને પીઠ પંપાળી. ક્રોધવશ અને શોકમગ્ન બની ગયેલા લક્ષ્મણનું દુઃખ દૂર કરવા માટે રામ મૃદુ અને પ્રેમપૂર્ણ શબ્દો બોલ્યા. પછી પોતાના માતા કૌશલ્યા તરફ વળીને તે બોલ્યા, મારા નિશ્ચયમાં અવરોધ ન કરશો, મારી પ્રતિજ્ઞામાં ભંગ ન પડાવશો. ગમે તે માણસનું ગમે તે થાય પણ મારો વનવાસ બંધ નહીં રહે. તમે પ્રેમપૂર્વક મને વનમાં મોકલો. મારી પ્રતિજ્ઞા પર, મારા નિશ્ચય ઉપર આશીર્વાદ વરસો. એમ બોલીને રામ માતાને પગે પડ્યા અને વનમાં જવા માટે રજા આપવાની રામે તેમને પ્રાર્થના કરી. માતા પીડાથી કંપિત થઈ ગયા. રામનો પીઠ પર હાથ મૂકી તે મોટેથી રડી પડ્યા. તેમની દશા જોઈ રામને પણ પોતાની લાગણીઓને દબાવી શક્યા નહીં. પગે પડીને તે બોલ્યા, માતાજી, મારો શબ્દ એ પરમ સત્ય છે. સાંભળો, મને જંગલમાં કોઈ મુશ્કેલી નહીં આવે. હું આ 14 વર્ષનો સમય ખૂબ જ સુખપૂર્વક આનંદપૂર્વક ગાળીશ. હું પાછો આવીને ફરી આ પગે પડીશ. મારે માટેની તમારી બધી આશાઓને હું પૂર્ણ કરીશ. માતાજી, આ દશરથની આજ્ઞા છે, તે આજ્ઞાનું પાલન માત્ર મારે કરવાનું નથી, પણ તમારે, લક્ષ્મણે, સુમિત્રાએ અને ભરતે પણ અક્ષરશઃ તે આજ્ઞાનું પાલન કરવાનું જ છે. આ સનાતન ધર્મ છે. માતાજી, મને માફ કરો. હું બીજી પણ એક વિજ્ઞપ્તિ કરીશ. મારો રાજ્યાભિષેક કરવા માટે તમે ગોઠવણો કરી છે, તેમનો ઉપયોગ તેટલા જ આનંદપૂર્વક અને ઉત્સવપૂર્વક ભરતનો રાજ્યાભિષેક કરવામાં કરો. પિતાએ મને વનનું રાજ્ય સોંપ્યું છે, તે શ્રેષ્ઠ છે. પોતાને સોંપેલી ફરજ દરેક જણે બજાવવી એ શ્રેષ્ઠ ધર્મ છે. ફરજનું પાલન કઠિન છે એમ માની તેમાંથી છટકવાનો પ્રયાસ કરવો એ મારામાં અને ભરતમાં ભેદ બુદ્ધિ રાખવા સમાન છે. તમારે તો એટલું જ કરવાનું છે કે અમને બંનેને આશીર્વાદ આપો. મને અને ભરતને જે જવાબદારી સોંપવામાં આવી છે તેને અમે સફળતાપૂર્વક અદા કરીએ એવી અમને શીખ આપો. કૌશલ્યાએ રામના આ શબ્દો સાંભળ્યા તે પોતાના શોકને સહન કરી શક્યા નહીં. ખૂબ દુઃખપૂર્વક નિસાસો નાખીને તે બોલ્યા, હે મારા પુત્ર, પિતાએ તને ઉછેરીને મોટો કર્યો હતો. તને ઊંચો અને બળવાન જોઈને તે સુખ અનુભવતા હતા, એટલે તેમને માન આપવું જોઈએ, તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. પણ હું શું પૂજ્ય બુદ્ધિ માટે યોગ્ય નથી? મારી આજ્ઞાનું તું પાલન કરે તે યોગ્ય નથી? આનો વિચાર કર. પત્નીએ પતિનો અર્ધ ભાગ છે, પતિએ પત્નીનો જમણો અર્ધ ભાગ છે, આમ તે દરેક એકબીજાનો અર્ધ ભાગ છે. એટલે હું દશરથનો અર્ધ ભાગ છું, નહીં વારો. તેથી પત્નીને પતિની અર્ધાંગીની કહેવાય છે. જ્યારે તું એમ કહે છે કે મને દશરથે આજ્ઞા આપી છે, ત્યારે તે માત્ર અર્ધ ભાગની જ આજ્ઞા છે. તે આજ્ઞા તેમના સમગ્રમાંથી ઉદ્ભવતી નથી. જ્યારે આ ધર્મભાગ તેમાં મંજૂરી આપે ત્યારે સત્તાયુક્ત બની શકે. જ્યારે હું તેમાં સંમતિ આપતી નથી ત્યારે તે આજ્ઞા સત્તાયુક્ત બનતી નથી, પ્રમાણભૂત બનતી નથી. તું ધર્મની બધી બાજુઓના અર્થને જાણે છે, એટલે તારે આ વાતનો પણ ખ્યાલ રાખવો જોઈએ. માતાની સંમતિ સ્વીકૃતિ વિના કોઈ પણ ફરજ બંધનકારક બની શકે નહીં, તેને ધર્મનું નામ આપી શકાય નહીં. પિતાના આજ્ઞા કરતા માતાની આજ્ઞાનું પાલન વધુ કરવું જોઈએ, તે વધારે મહત્વની ફરજ છે. કારણ માતાએ તને બાલ્યકાળમાં દુગ્ધપાન કરાવીને મોટો કર્યો છે, પિતાએ નહીં. જો માતાએ બાળકને 9 માસ સુધી પેટમાં રાખ્યો ન હોત તો બાળકનું અસ્તિત્વ જ ન હોત, તે આ સૃષ્ટિ ઉપર અસ્તિત્વમાં આવ્યો જ ન હોત. અત્યારે તમે તે માતાને શોકાગ્નિની જ્વાળાઓમાં ફેંકો છો અને કહો છો કે એ મારા પિતાની આજ્ઞા, મારે તેનું પાલન કરવું જોઈએ, તમારું તે આચરણ બરાબર છે એમ હું સ્વીકારીશ નહીં. કોઈ પણ નિધિ માતાને પોતાના પુત્ર કરતા વધારે કઈ જ કિંમતી નથી. મારા જેવી માતાઓ માટે તો પુત્ર સર્વસ્વ છે. જ્યારે પુત્ર મારી તરફ માકી દ્રષ્ટિથી જુએ છે અને પિતાની આજ્ઞાને અધિક માને છે, ત્યારે સ્વર્ગને પ્રાપ્ત કરીને ત્યાં દિવ્ય અમૃતનું પાન કરીને જીવવાનો મને શું લાભ થવાનો છે? તેના કરતા તો હું નરકને વધારે પસંદ કરું છું. જો મારો પુત્ર મારી સાથે હોય તો હું નરકને પણ સ્વર્ગ ગણીશ. રામ, હું આ સ્થાનમાં શું કરીશ? આખા જીવનમાં મેં એક ક્ષણનું પણ પુણ્ય ચાખ્યું નથી. જન્મથી જ હું દુઃખી છું. ત્યારે માતા પિતા વડે લદાયેલી મર્યાદાઓથી હું બંધાયેલી હતી. પછી મને કયા પ્રકારનો પતિ મળશે, તેનું ચારિત્ર અને વર્તન કેવું હશે, તે ચિંતા મને સતાવતી રહી. છેવટે મને તારા પિતા સાથે પરણાવવામાં આવી. વર્ષો સુધી વ્યંધત્વની પીડાથી હું પીડિત રહી. પછી મારે તારા પિતાની બીજી પત્નીઓ સાથેના સંઘર્ષનું દુઃખ સહેવું પડ્યું. જન્મના દિવસથી માંડીને આજ સુધી મને તે સંઘર્ષમાંથી આરામ મળ્યો નથી. પછી કયા પૂર્વજન્મના પુણ્યને કારણે તે હું જાણતી નથી. તું મને પુત્ર તરીકે પ્રાપ્ત થયો, હવે મને તારો વિયોગ સહેવો પડશે. ક્યારે હું સુખી બનીશ? મારું જીવન દુઃખનો એક સતત પ્રવાહ બની રહ્યું છે. મને તરતા આવડતું નથી, એટલે તે પ્રવાહમાં હું ડૂબકા ખાઉં છું. મારી ઉગરવાની આશા નથી, તેમાં હું ડૂબી રહી છું. બચવા માટેનું એક શાખારૂપ હતો જેને પકડીને હું બચી ગઈ હોત, જો તું તેની પણ ના પાડીશ તો મારું શું થશે? તારા પિતાથી હું દૂર રહું છું, તે કારણે તેમને કશી ન્યૂનતા આવવાની નથી. તેમનો આનંદ તો કૈકેયીમાં છે. તેમને બીજી કોઈ રાણીની કે પુરુષની જરૂર નથી. એટલે અહીં લટકી રહેવાને બદલે, પીડામાં ઉકળવાને અને આખરે મૃત્યુને વશ થવાને બદલે, હું મારા વાલા પુત્રના મનોહર મુખને જોવાનું વધુ પસંદ કરું છું. મને જંગલમાં ભલે ભોજન અને પાણી ન મળે, પણ હું તારા મુખના દર્શન વડે મારા પ્રાણને ટકાવી રાખી. રામને એમ લાગ્યું કે માતાએ પરિસ્થિતિનો જ અંદાજ કાઢ્યો છે. તેમાં થોડાક પ્રમાણમાં ભૂતતા છે, પણ પિતાની ઈચ્છાઓનું પાલન કરવાની અને પોતે ફરજ બજાવવામાં નિષ્ફળ નહીં જાય એવા તેમના વચનનું પાલન કરવાની જરૂર રામને લાગી. તે દરમિયાન લક્ષ્મણ વચ્ચે બોલી ઉઠ્યા, ભાઈ માતાના શબ્દો એ ઉચ્ચતમ શબ્દ છે અને તે ઉચ્ચતમ સત્ય છે. માતા પિતા કરતા પણ માનને પાત્ર છે. શાસ્ત્રોમાં કહેલું છે કે માતૃ દેવો ભવ, માતાને અને પિતાને દેવ ગણીને પૂજો, પણ શરૂઆત માતાથી થાય છે. એમાં માતાને પ્રથમ સ્થાન મળ્યું છે અને પિતાને તો પછી. તમારે દ્રઢતાપૂર્વક તમારા શબ્દોને ચીટકી રહીને માતાને આટલો બધો શોક પેદા કરવો તે ઉચિત નથી. તેમની તરફ વળીને રામ વચ્ચે બોલી ઉઠ્યા, લક્ષ્મણ તું એવી માતાના કથનને ટેકો આપે છે કે જે પોતાના પુત્ર પ્રત્યેની બળવાન આસક્તિના અંધ બનાવી મુકતા પ્રભાવને કારણે દુઃખી બને છે. પિતાની આજ્ઞાનો વિચાર કર, જે આજ્ઞાને રાજ્યના સમય સમગ્ર વિશ્વના અને માનવ જાતિના કલ્યાણ સાથે નિસ્બત છે. તું તે આજ્ઞાના અંતર અર્થને બરાબર સમજી શક્યો નથી. માત્ર દશરથ જ બીજા ત્રણ પુરુષાર્થોની, અર્થની, સુખની અને મોક્ષની ખાતરી આપી શકે તેમ છે. આમાં શંકા કરવાની કે તેની સચ્ચાઈ વિશે દલીલો કરવાની કોઈ જરૂર નથી. જ્યારે માત્ર ધનના ઉપાર્જન માટે જ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે જગત તેવી વ્યક્તિને ધિક્કારે છે. જ્યારે સ્વાર્થી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે જ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે જગત તે માણસને તિરસ્કાર પાત્ર ગણીને ધિક્કારે છે. માત્ર ધર્મ સાથે સુસંગત પ્રવૃત્તિ કરાવવી જોઈએ. લક્ષ્મણ એટલું જ બસ નથી, દશરથ આપણા પિતા, ગુરુ અને રાજા છે. તે કોઈ વસ્તુની ઈચ્છા રાખીને અથવા કોઈ ઉપર ક્રોધ કરીને અથવા કોઈ ઉપર આસક્તિ અને પ્રેમ રાખીને આપણને આજ્ઞા કરે તે આપણે જોવાનું નથી. આપણે માત્ર તે આજ્ઞાનું પાલન જ કરવાનું છે. તે આજ્ઞાનો નિરાદર કરવા માટે કોઈ ન્યાયી કારણ જ નથી. પાપમાં રાસ્તો પુત્ર આજ્ઞાની વિરુદ્ધ વર્તે, પણ હું તેવો પુત્ર નથી. પિતા જે કંઈ આજ્ઞા કરશે તે હું પૂજ્યભાવપૂર્વક માથે ચડાવીશ. આ બાબતમાં તને થોડી શંકા હશે. જ્યારે કામવૃત્તિ વડે અંધ બનેલો મૂર્ખ પિતા, સારા સારનો વિવેક કરનારી બુદ્ધિ વગરનો પિતા, સ્વાર્થને સિદ્ધ કરવાની જ ઈચ્છા વાળો પિતા, બીજાઓની યુક્તિઓ ઉપર વિશ્વાસ મૂકીને પોતાના પુત્ર ઉપર અન્યાય ગુજારે, ત્યારે તમે એમ પૂછી શકો કે પુત્ર તેમના ઉપર વિશ્વાસ મૂકીને તેમની આજ્ઞાનું પાલન શું કરવું જોઈએ? ચોક્કસ તેણે પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. તે મૂર્ખ કે ક્રૂર જુલ્મકાર હોય, પણ શું તમે તેના પુત્ર નથી? જ્યારે તેમ છે તો પછી તેમનો દરજ્જો ઊંચો અને તમારો દરજ્જો નીચો જ રહે છે. આ વસ્તુ બધી ફરજોનો અને અધિકારોનો નિર્ણય કરે છે. પુત્ર વધારેમાં વધારે એટલું કરી શકે કે તે પિતાને જે વસ્તુ ગૂંચવાડા ભરેલી અથવા જટિલ લાગે છે તેને તે પુત્ર સ્પષ્ટ કરવાનો અને પોતાની બુદ્ધિ અનુસાર સમજૂતી આપવાનો પ્રયત્ન યથાશક્તિ કરી શકે. આજ્ઞાને મૂર્ખાઈ ભરેલી અથવા અસંભવિત માનીને તે આજ્ઞાનો નિરાદર ન જ કરી શકે. આ બાજુ પર પણ વિચાર કર, દશરથ એક પ્રતિભાશાળી વ્યક્તિ છે, મહાન વીર છે, શૂરવીર યોદ્ધા છે, ધર્મનો આધારસ્તંભ છે. આપેલા વચનને પાળવા માટે તે પીડાઈ રહ્યા છે. કઈ કઈએ તેમને છેતર્યા નથી. તે કામવૃત્તિથી અંધ બની ગયા ન હતા. ના ગંભીરતાપૂર્વક અપાયેલા વચનને પાળવા માટેની જરૂરિયાતથી તે સંચાલિત થયા હતા. વળી તેમણે એમ કહ્યું હતું કે ભલે મારા જીવનને હાનિ થાય, પણ તારી ઈચ્છા મુજબનું જે વરદાનો માગીશ તે હું આપીશ. તે કામવૃત્તિને વશ બની ગયા હતા તે અભિપ્રાય સાથે હું કદી સંમત નહીં થઉં. પિતાને દુઃખ થાય છે, કારણ કે તે પોતાના વચનમાંથી કોઈ છુટકારો પ્રાપ્ત કરી શકતા નથી. તેમનું હૃદય મને વનમાં મોકલવા માટે સંમત થતું નથી. લક્ષ્મણ, પિતાજી પોતાના પૂર્વજો કરતા પણ ધર્મમાં વધારે સુસ્થિર ટેક્યાકાર છે. ત્રિભુવનના ખૂણે ખૂણે તેમની કીર્તિના પડઘા ગાજી રહ્યા છે. જો તેમના મહારાણી પતિને એકલા મૂકીને પોતાના પુત્ર સાથે વનમાં જાય તો માનવ જાતિ માટે આ એક ખરાબ દ્રષ્ટાંત નહીં બને? જીવન ટૂંકું છે, તેનો ગાળો મર્યાદિત છે. અધર્મકારીઓ વડે સદાને માટે પોતાની કીર્તિ ગુમાવી તે મારે કે તારે માટે સારું નથી, યોગ્ય પણ નથી. પછી માતા પ્રત્યે વળીને તે કરુણ રીતે બોલ્યા, માતાજી. તે વધુ બોલે ત્યાર પહેલા તો કૌશલ્યા શોકથી જળ બની ગયા. તેમને ખાતરી થઈ કે રામનું વલણ બદલાવાના પોતાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા છે. તેમને લાગ્યું કે આશીર્વાદ આપીને રામને વનમાં જવાની રજા આપવાની પોતાની ફરજમાંથી તે હવે છટકી જઈ શકે તેમ નથી. તેમણે જોયું કે મારે વધારે વિલાપ કરવાથી રામ વધારે દુઃખ અનુભવે છે. તે દરમિયાન લક્ષ્મણ ખૂબ સંચાલિત બની ગયા. તેમની આંખો લાલ ચોળ થઈ ગઈ હતી. પોતે ક્યાં અને કોની વચ્ચે છે તે ભાન તેમને
રહ્યું ન હતું. તેમના ઓઠ સુકાઈ ગયા હતા, તેમની જીભ બંધાઈ ગઈ. તે તાકી તાકીને જોતા રહે. તે નીચું મસ્તક કરીને જમીન ઉપર જોવા લાગે. નિર્ગલ આંસુ વડે તેમની આંખો ભરાઈ ગઈ હતી. રામે તે જોયું. તેમને લાગ્યું કે લક્ષ્મણને વધુ સમય તે સ્થિતિમાં રાખવા એ યોગ્ય નથી. વળી જો લક્ષ્મણને એકલા રાખવામાં આવે તો તે પોતા પ્રત્યે ગમે તે કરી બેસે, બીજાઓને પણ ઈજા પહોંચાડે. રામે વિચાર્યું કે મારી ખાતર તે બધા કૃત્યો ન બને, એટલે રામે લક્ષ્મણને પૂછવાનો નિર્ણય કર્યો. ભાઈ, ક્રોધની જ્વાળાઓએ પાપોના સમૂહ માટે ધૂપ સમાન છે, તે જ્વાળાઓને શાંત કર. રામનું આવું હડહડતું અપમાન કરવામાં આવ્યું એ વિચારથી તને દુઃખ થયું હશે, પણ ધર્મનો સત્યનો માર્ગ માન અપમાનને ગણકારતો હોતો નથી. તે માનની ઈચ્છા પણ કરતો નથી અને અપમાનથી શરમાતો પણ નથી. બહાદુર બન, તારા હૃદયમાં હિંમતને ધારણ કર. અહીં રહીને પિતાની સેવા કર. જીવનને ધન્ય બનાવવા માટે તારા દિવસોનો એ રીતે ઉપયોગ કર. જ્યારે મોટા ભાઈએ તેમને આવા આશીર્વાદ આપ્યા ત્યારે તે ચમકી ગયા અને લક્ષ્મણ બોલ્યા, ભાઈ, જ્યારે મારા પ્રાણ સમાન રામવનમાં જઈ રહ્યા છે ત્યારે આ દેહરૂપી જળ ભૌતિક શારીરિક પદાર્થથી મારે અહીં કોની સેવા કરવાની છે? આ લક્ષ્મણને રામ સિવાય બીજા કોઈની સેવા કરવાની ઈચ્છા નથી. તમે તમારા ધર્મને, તમારી ફરજની ભાવનાને મહત્વ આપો તો મને પણ મારી ફરજની ભાવના છે, હું પણ તેનું એટલું જ મૂલ્ય આંકું છું, એટલે હું તમારી સાથે વનમાં આવીશ. તેમાં મારે કોઈની આજ્ઞાની રાહ જોવાની જરૂર નથી. કૈકેયીએ જે વરદાનો માંગ્યા છે તેમાં બંધાયેલા લોકોમાં મારો સમાવેશ થતો નથી. મારા તેમનામાં સમાવેશ કરવામાં આવે તો પણ હું કૈકેયીની અથવા તેમના હજુરિયાઓની આજ્ઞાઓ તરફ બિલકુલ ધ્યાન આપવાનો નથી. મને આજ્ઞા આપવાનો, મારી ગતિઓ બાબત અથવા વર્તણૂક બાબત સૂચનો આપવાનો અધિકાર માત્ર અને માત્ર રામને જ છે, બીજા કોઈને નહીં. એટલે અહીં અને અત્યારે જ હું તાપસના વલકલો પહેરીશ, મારા કેસની જટાઓમાં ગૂંથી લઈશ અને તમારી સાથે વનમાં આવવાની તૈયારી કરીશ. એમ બોલીને લક્ષ્મણે રાજ્યાભિષેકના ખંડમાં જતી વખતે જે રત્નજડિત આભૂષણો અને બાદશાહી વસ્ત્રો પહેર્યા હતા તે દૂર કર્યા. અણગમાપૂર્વક તેમણે રત્નો અને રેશમી વસ્ત્રોને ફેંકી દીધા. કાનના કુંડલ અને મોતીઓની માળા પણ રૂમના ખૂણાઓમાં જઈ પડે. પોતાના ભાઈ સાથે જવા માટે તે ધૂંધવાઈ રહ્યા હતા. લક્ષ્મણની સ્વયંભૂ ભક્તિ અને સમર્પણ ભાવયુક્ત વફાદારી જોઈને રામનું હૃદય કોમળ બની ગયું. તેમની પાસે જઈને તેમના ખભા ઉપર પોતાનો હાથ મૂકી રામ મૃદુતાપૂર્વક બોલ્યા, ભાઈ, તારા જેવાને પ્રાપ્ત કરવાથી મને અપાર આનંદ થાય છે, એ મારું પરમ સદભાગ્ય છે. તારા મારી સાથે આવવાથી માતા કૌશલ્યાને પણ થોડીક મનની શાંતિ મળશે. હું 14 વર્ષ વનમાં કેવી રીતે ગાળીશ અને તે મુદત પછી હું પાછો આવીશ કે નહીં તે બાબતની ભીતિથી અને શંકાથી તે ખૂબ વિક્ષુબ્ધ બની ગયા છે, એટલે તું માતાને ભય મુક્ત બનવાનું કહે. જા, તેમને આશ્વાસન આપ. આપણે આમ સમય ગાળીએ છીએ ત્યારે પિતાને ખૂબ દુઃખ અને ચિંતા થતા હશે. કઈ પણ હું કદાચ વનમાં ન જાઉં તેવી શંકાથી દુઃખી થતા હશે, એટલે હવે હું સીતા પાસે જઈશ અને તેને આ સમાચાર આપીશ. ત્યાંથી હું કૈકેયીના મહેલમાં જઈને પિતાની રજા માંગીશ. તે દરમિયાન તું તારી માતા સુમિત્રા પાસે જઈને મારી સાથે આવવા માટે તેમની મંજૂરી મેળવી લે. એમ બોલ્યા પછી રામે કૌશલ્યાની પ્રદક્ષિણા કરી અને પૂજ્યભાવપૂર્વક તે તેમને પગે પડ્યા. તે જોઈને દાસીઓ, પરિચારિકાઓ અને જનાનામાં બીજા અંતેવાસીઓ જાણે તેમના ઉપર પ્રલયકાળ આવ્યો હોય તેમ મોટેથી વિલાપ કરવા લાગ્યા. પણ કૌશલ્યાએ હિંમતપૂર્વક પોતાના આશીર્વાદની રાહ જોતા ઉભેલા રામને પોતાની તરફ ખેંચી લીધા. તેમણે રામને આલિંગન આપ્યું, તેમના કેશ પંપાળ્યા અને તેમના ખભા ઉપર પોતાના હાથ મૂકીને તે બોલ્યા, હે પુત્ર રામ, તમે ધર્મચુસ્ત અનુયાયી છો, તમે નિશ્ચયાત્મક વીર છો, તમે વનવાસના જીવનમાં ભયનું કોઈ કારણ નથી, તમે વનમાં જવાનો નિર્ણય કર્યો છે, તમને તમારા નિશ્ચયમાંથી ડગવાનું મારે માટે હવે અશક્ય બની ગયું છે. તમારું કલ્યાણ થાવ, તમારા પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવાનો તમારો ઉત્કટ આદર્શ તમારી ઝંખના પૂરી કરો, તેમની આજ્ઞા અનુસાર વર્તીને પિતૃઋણ અદા કરો. હું માત્ર એક જ ઈચ્છા રાખું છું કે ક્ષેમ કુશળ અયોધ્યામાં પાછા આવજો, કમથી કમ તે દિવસે હું સુખી બનીશ. રામ ભવિતવ્યતાનો આદેશ ન સમજી શકાય તેવો છે. ખૂબ શક્તિશાળી માણસ પણ તેમાં રજ માત્ર ફેરફાર કરી શકતો નથી. જે ધર્મ માટે તમે અત્યારે અમારો ત્યાગ કરો છો તે ધર્મ જરૂર વનવાસમાં તમારું રક્ષણ કરશે, તમને માર્ગદર્શન આપશે. રામ, જે ક્ષણે 14 વર્ષ પસાર થઈ જાય અને અમને છોડીને જવા બદલ તમે પાછા આવો તો કેવું સુંદર બને, ખેદની વાત છે. મારા પાગલપણાને ક્ષમા કરજો. પુત્ર, હું કેવી રીતે તમને મારા આશીર્વાદ વ્યક્ત કરું? શું હું એમ કરું કે 14 વર્ષ જે છે તે 14 દિવસની પેઠે વીતી જાઉં? ના ના, આંખના 14 પલકારાની પેઠે વીતી જાઉં. સલામત પાછા આવજો, વહેલા પાછા આવજો અને તમારો રાજ્યાભિષેક થજો. હે રઘુવંશના રત્ન, હે મારા પ્રિયતમ પુત્ર, વનવાસના વર્ષો દરમિયાન ધર્મની દેવી જરૂર તમારું રક્ષણ કરશે, કારણ કે તેમને પ્રસન્ન કરવા માટે તમે વનમાં સીધાઓ છો. તે સૌથી વધારે બળવાન અને સુસ્થિર રક્ષક છે. હું આ 14 વર્ષો દરમિયાન અહીં દેવોને પ્રસન્ન કરીશ અને પ્રાર્થના કરીશ કે વનમાં તમને કશી જ હાનિ ન થાય. તમે પિતાની, માતાની અને તમારા ગુરુની જે સેવા કરી છે તે તમને દીર્ઘ આયુષ્ય, તંદુરસ્તી અને સુખ આપશે. સત્ય પ્રત્યેની તમારી વફાદારી તમને અભેદ્ય હિંમત આપશે. વનના પર્વતો, નદીઓ, ઝાડીઓ, કીડીઓના રાફડા, પશુઓ અને પંખીઓ સ્નેહપૂર્વક તમારી પાસે આવશે. તમારી જરૂરિયાતો તે પૂરી કરશે અને તમને હર્ષપૂર્ણ બનાવી દેશે. સૂર્ય, ચંદ્ર અને તારાઓ તથા નક્ષત્રો તમારા ઉપર આવી પડનાર સઘળા અનિષ્ટોને દૂર કરશે અને તે તમારું રક્ષણ કરશે. ક્રૂર કર્મો કરવાની ઈચ્છાવાળા રાક્ષસો પણ તમારી પ્રત્યે આકર્ષાશે, કારણ કે તમારું હૃદય શીતલ, આશ્વાસન પ્રદ, પ્રેમથી સભર ભરેલું છે. તેઓ તમારે ચરણે પોતાની જાતને પણ સમર્પિત કરી દઈને તમને પોતાના સ્વામી તરીકે સ્વીકારશે. આમ બોલીને કૌશલ્યા પોતાને અભિભૂત કરતા શોકના ઘૂંટડાને ગળી ગયા અને તેમણે શાંત, હિંમતપૂર્ણ મુખમુદ્રા ધારણ કરી. તેમણે રામના મસ્તકના શિખર ભાગને સૂંઘ્યો અને તેમને દ્રઢ, પ્રેમપૂર્ણ આલિંગન આપ્યું. તેમણે રામના ગાલ ઉપર ચુંબન કર્યું. તેમના ઓઠ ફફડવા અને રામને વિદાય આપતા તે બોલ્યા, રામ સલામત પાછા આવજો, આનંદપૂર્વક જાઓ. માતા પોતાના ઉપર જે પ્રેમ વરસાવી રહ્યા હતા તેનું ઊંડાણ રામ જાણતા હતા. પૂજ્ય ભાવપૂર્વક, આભાર વૃત્તિપૂર્વક અનેક વાર રામે માતાને ચરણ સ્પર્શ કર્યો અને તે બોલ્યા, માતાજી શોક ન કરશો, આહાર કે નિંદ્રા ઓછા ન કરશો, તમારી તબિયત બગાડશો નહીં. આનંદપૂર્ણ હૃદયથી બધો જ સમય મને યાદ કરજો. તમારા વિચારો મારી સલામતીમાં અને સમૃદ્ધિમાં પ્રતિબિંબિત થશે. જો તમે અહીં શોક કરશો તો હું ત્યાં કેવી રીતે સુખી બની શકીશ? અહીં રહ્યા રહ્યા તમે સંપૂર્ણ હૃદયથી મને આશીર્વાદ આપ્યા કરજો. આમ બોલીને રામ મહેલની બહાર નીકળ્યા. માતાને આમ છોડીને જવાનું તેમને ગમતું ન હતું, પણ તે પોતાની ફરજ બજાવવા માટે આતુર હતા. રામે રાજમાર્ગ ઉપર પગ માંડ્યો અને એકઠી થયેલી જનમેદનીમાં થઈને ઉઘાડે પગે ચાલવાનું શરૂ કર્યું. સત્યની અને સદગુણોની તે તેજોમય મૂર્તિને જોઈને લોકો દિગ્મૂઢ બની ગયા. નાગરિકોએ માર્ગ ઉપર વહેતી વાતો સાંભળી હતી કે રામ વનમાં જઈ રહ્યા છે. તેઓ તે વાતને સાચી માની શકતા ન હતા. તેઓ પ્રાર્થના કરતા હતા કે તે લોકવાયકા જુઠ્ઠી હોય. પણ જ્યારે તેમણે રામને ઉઘાડે પગે ચાલતા જોયા ત્યારે તેમના હૃદયો શોકમગ્ન બની ગયા. રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને તેમણે જે આનંદ અનુભવ્યો હતો તે દુઃખની ગર્તામાં ડૂબી ગયો. આનંદથી ઝળકતા મુખો ચીમળાઈ ગયા હતા, નિરાશ અને નિર્બળ બની ગયા હતા. પોતાની આસપાસ ઉભેલા લોકોના મુખ જોવા માટે રામે પોતાનું મસ્તક ઊંચું કર્યું નહીં. તે સીતાના નિવાસખંડ તરફ ગયા.